ને હું વિનમ્ર નિવેદન કરું કે આ કીર્તન ને તમે સાથ આપો, ધ્યાનથી સાંભળો અને પ્રેમથી બોલવાનો વિનમ્ર પ્રયાસ કરશો.
જય રાધા માધવ કુંજ બિહારી, જય કુંજ જય રાધા માધવ કુંજ બિહારી, માધવ જય ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, યશોદા નંદન વ્રજ જન રંજન, યશોદા યશોદાનંદન વ્રજ જન રંજન, યશોદાનંદન યમુના તીરાવન ચારી, યમુના તીરાવન ચારી, યમુના જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ ગિરિવર ધારી, યશોદાનંદન વ્રજ જન રંજન, યશોદાનંદન યમુના તીરાવન ચારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી,
જય શ્રી રાધા માધવ ભગવાન કી જય, શ્રી ગૌર નિતાય કી જય, શિલ પ્રભુપાદ કી જય, નિતાય ગૌર હરિ પ્રેમાનંદે.
Hare Krishna to everybody. So on behalf of our ISKCON temple, we'd like to welcome His Grace Kundal Krishna Prabhu. He's come from Gujarat, a place called Bhavnagar. He's the temple president there. But his main activity is to actually give katha all around Gujarat. And his family, they've been involved in a big diamond business. But over the years, his attraction to Bhagavat became so deep that about 5-6 years ago, he slowly just trailed off, and now full time he spends his time giving katha in different places. So the idea today was to call those people who would appreciate such a sangh, and just to allow him to speak on the life of Narasimha Mehta, who is actually full of devotion to Krishna. So he's going to be speaking in Gujarati. I just have one request. There's so much space at the front. So if I can ask people to just please come right to the front. The more closer we are, the better it is. Shall I say some names? Jay Uncle Ninan, Sami, please, how Naga? Parin, you as well, please come forward. There's so much space at the front. Everyone, please come as forward as you can. Thank you. Okay, so we're gonna have this katha for a couple of hours, and then we're gonna stop at about 8:30, and then after that there'll be dinner again. So everyone is requested, please stay, please listen to the katha, and everyone, please don't go without having prasad afterwards. Thank you very much, and we hope you have a nice time. Thank you.
Hare Krishna. So, dhanyavad Yadav Prabhu. Aise hum Gujarat ma ho to kahu chuka agal aao current nahi aave bijli nahi kahe tension nahi vastav ma Gujarati અને બંગાળી સંતોએ ભાગવતનો સાર સરળ ભાષામાં ગાયો છે કે ભક્તોની નજીક જાય ને તો આપણા પાપ દૂર વયા જાય નહીં તો રેકોર્ડિંગ યહાં સે બદલ ગયા ઓન કરીએ ठीक है ओके तो भागवत कथा अने परम महाभागवत रेकॉर्डिंग रेकॉर्डर स्टॉप इट મહાભાગવત મહેતા નરસિંહનું જે ચરિત્ર છે એને આપણે થોડું શ્રવણ કરી અને આનંદ લઈએ, સાથે સાથે પવિત્ર થઈએ. એ પહેલા મારું એક બીજું નિવેદન છે કે જે ભગવાન આપણા બધાના હૃદયમાં છે શક્તિ રૂપે, પરમાત્મા રૂપે, ગીતામાં એ કહે છે 15મા અધ્યાયના 15 નંબર શ્લોકમાં કે સર્વસ્ચ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હે અર્જુન, હું બધાના હૃદયમાં રહું છું. મત સ્મૃતિ જ્ઞાનમ પોહનમ છે, અને મારાથી સ્મરણ શક્તિ આવે છે અને વિસ્મરણ શક્તિ આવે છે. હું જ બધાને ઇન્ટેલિજન્ટ પાવર આપું છું. તો એ ભગવાન કૃષ્ણને આપણે બે શ્લોકોમાં પ્રાર્થના કરીએ કે એ આપણને એવી શક્તિ અને બુદ્ધિ આપે જેથી ગીતાની આ દિવ્ય વાત, ભાગવતની આ પવિત્ર કથા આપણને હૃદયમાં સ્થિર થાય. તો આને મંગલાચરણ કહે છે કે આપણે કોઈ કથાને શરૂ કરીએ અને એ કથા નિર્વિઘ્ન આપણા હૃદયમાં પોગે, એ મેસેજ, અને આપણું જીવન મંગલમય બને. તો એ માટે ભગવાન ગુરુને વૈષ્ણવને આપણે પ્રાર્થના કરીએ. તો હું જે બોલાવું મારી પાછળ પ્રેમથી બોલવાનો પ્રયાસ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयेम उदीरये श्री गुरुवे गौरचन्द्राय श्री राधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा धन्यवाद जेमणे भगवानना मंत्रो नाम मारी पाछळ बोल्या एमने अने जे न बोल्या एने विशेष धन्यवाद कम से कम सांभळ्या कारण के भगवानू नाम अने आ मंत्र सांभळवाथी पण पवित्रता आवे छे शुद्ध थाय छे अने तमने बधाने एम थतुं हशे के हरे कृष्णा वाला गमे त्यारे आवे तो हाथ ऊंचा करावे मंत्र बोले एटले तो नवा भक्त विचार करे कि मारे करवा के नहीं तो फीलिंग थोड़ू पण काही वांधो नहीं जरूर नहीं पण करो तो वांधो नहीं पण तमने हूँ कहवा मागु छु कि आज हाथ ऊपर करवा ई शरणागति नु लक्षण छे तमने बधाने खबर हशे पिक्चरों में तमे जोयुं हशे कि पाछळथी कोई गन अडाड़ी दे तो शू के हेन्स अप मतलब तमे फूली एना कंट्रोल में छो મારો કોઈ હવે આધાર નથી એવી રીતે હસ્તિનાપુરમાં જયારે દુશાસન દ્રૌપદીની લાજ લૂંટતો હતો ને જયારે દ્રૌપદીનો કોઈ આધાર નહોતો ને ત્યારે પછી તમે બધાને ખબર હશે સાંભળ્યું હશે એને ટ્રાય કરી બચા પોતાની પણ ઓલો તો 10,000 હાથીનું બળ હતું દુશાસન તો એક અબળા સ્ત્રી કેટલું બળ કરે પણ જોયું કે હવે મારી લાજ જાય એમ છે તો એને બે હાથ કરી દીધા ઊંચા હે કૃષ્ણ હે ગોવિંદ હે દ્વારિકાધીશ કૌરવમ પરિભ્રિતાનામ કિમ ન જાનાસી કેશવ આ કૌરવ મારી લાજ લૂંટી રહ્યા શું તમને નથી ખબર મારી રક્ષા કર અને ભગવાને આવીને લાજ બચાવી સાડી વસ્ત્ર ઉતાર લેવી કૃષ્ણા સાડી પ્રથમ ટેક્સટાઇલ મિલ ન્યા ખુલી હસ્તિનાપુરમાં સુરતમાં તો પછી ખુલી ફર્સ્ટ ઓર્ગેનાઇઝર એના ફાઉન્ડર ઈ છે કૃષ્ણ એટલી બધી સાડી નીકળી એટલી કે મોટો પર્વત થઈ ગયો બોલો 10,000 હાથીઓનું બળ હતું જેના એની મોઢામાંથી ફીણ નીકળી ગયા અને એ પડી ગયો નીચે પણ સાડીનો છેડો મળ્યો નહીં કારણ કે કૃષ્ણ રક્ષા કરતા ક્યારે કરી જ્યારે એણે બે હાથ ઊંચા કરીને પુકાર્યા સો તો અને જેનું ચરિત્ર આપણે સાંભળવા બેઠા છે જુનાગઢના ભક્ત શિરોમણી ભક્તરાજ મહેતા નરસિંહ એને પણ આ ગાયું છે એ મારે એક તમારો આધાર રે શામળા ગિરિધારી મતલબ હું કેવલ હે કૃષ્ણ તમારા ભરોસો અને હકીકત ભરોસો એનો જ કર્યા જેવો છે બાકી આ સંસારમાં તો કોણ ક્યારે આપણને નખી નહીં પણ જેને કૃષ્ણ ઉપર મીરાએ ભરોસો કર્યો ઝેરના અમૃત થઈ ગયા, દ્રૌપદીએ ભરોસો કર્યો લાજ બચાવી, અર્જુને ભરોસો કર્યો કુરુક્ષેત્રમાં વિજય બન્યો, જેણે જેણે પ્રાચીન અર્વાચીન કોઈ પણ સંતનું ચરિત્ર પ્રમાણ આપે છે કે જે ભગવાન ઉપર ભરોસો કરે એ સફળતાને વિજયને સુખને સદગતિને નિશ્ચિત પામે છે. અને કદાચ ભગવાનને છોડીને બીજે કંઈ ભરોસા વિશ્વાસ કરશું, ગમે એટલા એ બુદ્ધિમાન ને બળવાન ને પદ હોય, પણ મૃત્યુમાંથી આપણને કોઈ બચાવી શકવાનું, કારણ કે એ સ્વયં મૃત્યુમાન છે. પણ કૃષ્ણ અના ભક્ત ધ્રુવની કથા ભાગવતમાં આવે છે કે એ મૃત્યુને પણ એને જીતી લીધું. તો કૃષ્ણ કાળના એક કાળ છે. ગીતામાં એ કહે છે અર્જુન કાલો અસ્મિ, હું કાળ છું. અર્જુને કીધું આ તમે ઓડિયો છે ચલો વિડીયો થઈ શકે કે હા, લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કર્યું, જે હતું એમણે દેખાડ્યું વિશ્વરૂપમાં કે એ છે તો છે. અને સંતો કહે છે કે અર્જુનને વિશ્વાસ નતો એટલે પૂછે છે કે નહીં, આ નૈરોબી વાળાને વિશ્વાસ આવી જાય એટલે પૂછે કે જો છે. અને બીજું કોઈ પાખંડી પોતાને ભગવાન કહેતો હોય તો એને કહેવાનું કે ભાઈ તમે થોડુંક બે હાથમાંથી ચાર હાથ કરો તો બે છે એમાં એકાદો દુખતો હોય એને, એમાં ચાર હાથ ક્યાં કરે. પણ કૃષ્ણ કરી શકે કારણ કે એ ભગવાન છે અને એને હજાર હાથ કરી દીધા કે. અને એટલે આપણે ગુજરાતમાં કહેવાય છે કે બે હાથ વાળો શું મારે જો હજાર હાથ વાળો રાખે, એને હજાર હાથ છે. પણ એ પ્રકટ થાય છે બે ભુજમાં વંશી વગાડવા માટે, પાંચજન્ય શંખ વગાડવા માટે કુરુક્ષેત્રમાં, વૃંદાવનમાં વહેણું છે. અને એ કૃષ્ણની ઉપર જે વિશ્વાસ કરે ભરોસો કરે એ આ જીવનમાં સુખ શાંતિ આનંદ અને જીવનના અંતે પરમ ધામને પામે છે. તો ભક્તો, એટલે હું વિશેષ ધન્યવાદ આપું છું કે તમે સમય કાઢી અને આ સુંદર આ સંધ્યાનો સમય છે. વાસ્તવમાં એ જ આજથી સંધ્યા કહે ને, બાકી બિહારી કે નામ કૃષ્ણ કે નામ. રોજ આપણી સાંજ પડે છે, પણ સાંજ પડે ને અને રાત ચાલુ થાય નાઇટ, તો આપણા જીવનનો એક દિવસ ઓછો થાય છે. જે દિવસ આપણે આજ કમાણા એટલું નહીં, અત્યાર સુધી જેટલું કમાણા આપી દઈએ ને તો પણ પાછો મળવાનો નથી. આપણે ભગવાન માટે સમય ન કાઢીએ તો સમય તો આપણને કાઢી જ રહ્યો છે. એટલા માટે બુદ્ધિમાની એમાં છે કે જે સમય ભગવાને આપણને આપ્યો છે એને સાર્થક સફળ કરીએ સંતોના સંગમાં, કંઈક સત્સંગથી, જેથી આપણું જીવન સંસ્કારોથી સદગુણોથી સુંદર બની જાય. અને કૃષ્ણની બહુ કૃપા હોય, અતિ દયા હોય કારણ વગરની, ત્યારે કોઈ વૈષ્ણવો સાથે આપણો રિલેશન હોય, ચાહે એ શારીરિક હોય કે ધંધાથી હોય, અને એ આપણને ભગવાનના સંતોથી ભાગવતથી ભક્તિથી આપણને જોડે. અને આ જ મિત્રતા છે, જે ધર્મમાં અને ભગવાનથી અને પ્રેમ સુધી લઈ જાય એ મિત્ર છે. આપણે તેવું જ માનીએ, જે ક્લબમાં લઈ જાય એ મિત્ર છે, જે પીવા લઈ જાય એ મિત્ર છે. હવે એ તો દુશ્મનનું કામ કરે, એમાં આપણો હારો નથી. જે રામાયણમાં હનુમાનજીએ સુગ્રીવની અને રામની મિત્રતા કરાવી, તમે પ્રસંગ સાંભળ્યો હશે, તો ત્યાં વર્ણન લખ્યું છે ગોસ્વામીએ. મિત્ર કોને કહેવાય? કુપથ નિવારી સુપંત ચડાવવા. આ ધર્મમાંથી આપણને ધર્મમાં લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય, ક્રોધ ઉપાધિ ચિંતામાંથી પ્રેમ અને આનંદમાં લઈ જાય, આ મિત્ર છે. અને એ કેવલ ભગવાનની શરણમાં છે. એટલા માટે જીવનનો જે સમય વ્યતીત થઈ રહ્યો છે એની સફળતા સાર્થકતા ભગવાનના સત્સંગમાં છે, સંતોના સાનિધ્યમાં છે, જ્યાં સત્યનું જ્ઞાન અને સમજણ મળે છે આપણને. કારણ કે સુખ છે ને એ સમજણથી છે, અને સમજણ સત્સંગમાંથી મળે. એટલે તો શબરીબાઈને રામે કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ એ છે કે સંતોનો સંગ કરે, સંતોના સંગમાં ભગવાનની સત્સંગની શુદ્ધ વાતોથી હૃદય શુદ્ધ શાંતિ આનંદને પામશે. તો ભક્તો, ભાગવત રામાયણ આ અનંત સમુદ્ર સમાન છે એમની કથાઓ, પણ જે સમય અત્યારે આપણી પાસે છે કલાક, એને આપણે સાર વસ્તુની ચર્ચા કરીએ. તો નૈમિષારણ્યમાં સુત ગોસ્વામી બેઠા છે. આજે પણ ભારતમાં ગોમતી નદીના કિનારે લખનૌની શહેરની બાજુમાં નૈમિષારણ્ય ધામ છે. જ્યાં 88,000 ઋષિ મુનિઓ બેઠા હતા અને સુત ગોસ્વામી ભાગવતના ઓથોરિટી વક્તા. તો એ ઋષિઓ બધા એક ઋષિને ચોઈસ કરે છે, લીડર બનાવે છે, અને એ છે ભૃગુવંશી સૌનક. ભૃગુ જે ઋષિ થયા એના બ્રહ્માના પુત્ર થયા ભૃગુ, અને એના કુળમાં એક ઋષિ થયા સૌનક, જે 88,000 ઋષિનું નેતૃત્વ કરે છે, લીડરશીપ કરે છે. અને એ 88,000 ઋષિઓના લીધે એના માટે થઈ અને એ પ્રશ્ન કરે છે, કોને? સુત ગોસ્વામીને, જે વક્તા બેઠા છે. એ કહે છે, તત્કથ્યતા મહાભાગા યદિ કૃષ્ણ કથાશ્રય. હે મહાભાગ્યવાન સુત ગોસ્વામી, અમે ભગવાન શ્રી કૃષ્ણની કથા કહો. અથવા ઓપ્શન આપે છે કે તમારે કૃષ્ણની કથા ન કેવી હોય તો તદ ભક્તા નામ, એમના શરણ લીધેલી અને એમના ચરણોની ભક્તિ કરે છે એવા ભક્તોની કથા કહો. યા તો ભગવાનની કથા કહો, યા તો ભક્તોની કથા કહો. અન્યથા આ બે સિવાય બીજી કોઈ સંસારિક બકવાસ સાંભળી અને અમારે સમય અને બુદ્ધિ બગાડવી નથી. કેટલું એકદમ ક્લિયર કે ભગવાનની કથા અને ભક્તોની કથા છોડીને જે કઈ કથા છે એ વાસ્તવમાં વ્યથા છે, જે આપણને કામ ક્રોધ વધારશે અને દુર્ભાગ્યમાં લઈ જશે. એટલા માટે આ જ વાતને એક હિન્દી કવિએ લખી છે. ભાગવત ની આ સંસ્કૃતની વાત છે. સંતન સબ નિર્ણય કયો, બધા સંતોએ ભેગા મળીને એક ડિસિઝન લીધું. શું અને ક્યાંથી ડિસિઝન લીધું? પોતાના મનથી, પોતાના વિચારોથી કે નહીં. મથી પુરાણ ઇતિહાસ, જેટલા વેદ છે, પુરાણ છે, ઉપનિષદ છે, ધર્મગ્રંથો છે, એનું મંથન કર્યું, એના પર વિચાર ચિંતન કરી અને એક એક ડિસિઝન લીધું. જે રીતે આપણે છાસ ઘણી બધી હોય એનું મંથન કરીને સાર માખણ કાઢીએ નવનીત, એમાં બધા વેદ પુરાણ ઇતિહાસનું મંથન કરી અને સંતોએ એક સાર વસ્તુ નિર્ણય બહાર કાઢી. શું? એ કે ભજવા લાયક બે છે, કાં હરિ અને કાં હરિના દાસ. કીર્તન કથા ભજન કરવા લાયક ત્રિભુવનમાં એક ભગવાન છે અને બીજા એના ભક્તો છે. આ બધા વેદ પુરાણોનો સાર છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં, રામાયણમાં તમે જો ભક્તોની કથા, પ્રહલાદની, ધ્રુવની, અંબરીશ મહારાજ, યુધિષ્ઠિર મહારાજ, ગોપીઓ, અને એ ભક્તોની કથા કરો એટલે ભગવાનની કથા આવે. રામાયણમાં પણ ભરત ચરિત્ર કરો, લક્ષ્મણજીની વાત કરો, શબરીની વાત કરો, કેવટની કરો, વિભીષણની, તો ભારે રામની કથા આવે. રામની કથા કરો તો ભક્તોની આવે. એટલા માટે સત્સંગની શરૂઆતમાં આ સંદેશ જીવનમાં ઉતારવા જેવો છે કે સમયની સાર્થકતા ભગવાનના અને ભક્તોના ચરિત્ર સાંભળવા, ત્યાં હૃદયની શુદ્ધિ થઈ જશે, એક જીવનમાં પ્રેરણા મળશે, એક પ્રકાશ મળશે, અને જેથી આપણું જીવન પશુ ઘોડે ખાવા પીવા ઊંઘવામાં જ સક્સેસફુલ માનતા હોય આપણે, જે વગર બુદ્ધિએ પશુ કરે છે, થોડું હાઈ લો સ્ટાન્ડર્ડથી કરે છે. આપણે ડાઇનિંગ ટેબલ ઉપર ખાઈએ છીએ, એ લોકો હેઠે ખાઈ લે છે. આપણે 10,00,000 પલંગ ઉપર સુઈ લઈએ છીએ, એ લોકો એમ નામ, પણ સુતા પછી કોઈ નથી, સેમ જ આનંદ એને મળે. આપણને જે રસગુલ્લામાં મળે છે એ ઓલા પીકને, ડુક્કરને, એના માલમાં મળે છે, સેમ. સબ્જેક્ટ ડિફરન્સ છે પણ હેપીનેસ ઇઝ સેમ છે, જેને મળે આને મળે. તો ખાવું, પીવું, ઊંઘવું, સુઈ જવું, છોકરા કરવા, આટલું જીવનનું લક્ષ્ય નથી. માનવ જીવન એની માટે નથી મળ્યું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, વેદાંત સૂત્ર ચાલુ થાય છે, વ્યાસજી લખે છે કે માનવ જીવન પરબ્રહ્મને પામવા માટે મળ્યું છે, અને ગુરુની શરણમાં પણ એ સત્યને જાણવા માટે જવાનું છે. અત્યારે તો ગુરુ શરણમાં લોકો શું કામ લે, મારો ધંધો હરખો કરી નાખજો, એનો ફેર નથી એટલે એ બહેનો છે, તો તારો કેમ હરખો કરે? તો ઈ ન કરે ધંધો, એનો ન આવે ત્યારે જ એને માળો પકડે છે, તારો કરી નાખે ને, મારા છોકરા આમ થયા, મારો ધંધો આમ થયા, મતલબ ભૌતિક ઈચ્છા છે. નહીં હાટું તો ઓલા લોકો, તમારે જો ચીટિંગ ચીટી, તમારે તમારે ઠગાવવું છે તો ઠગવા વાળાની કમી નથી. સંસારિક ઈચ્છા કામનાથી લોકો બસ આવી રીતે જ જાય ગુરુઓ પાસે, મને આમ કરજો, મને ઓલું કરજો, ને એ ક્યાં ભગવાન છે કરી દે. એની માટે તમારે તપ કરવું પડે, વ્રત કરવા પડે, કઈક પ્રયાસ પુરુષાર્થ કરવો પડે ને, પણ કરવો નથી લોકો. પણ જે અસલી ગુરુ છે એ આવી રીતે ડ્રામા બાદ છેતરશે ને, એને સત્ય બતાવશે કે તું આત્મા છો, કૃષ્ણ ગીતામાં કે છે મમે વંશો, અને કર્મ કર્યા છે એટલે કોઈ સ્ત્રી શરીરમાં છે, કોઈ પુરુષ શરીરમાં છે, કોઈને કાળું શરીર મળ્યું, કોઈને ધોળું મળ્યું, કોઈ લંબુજી છે, કોઈ ટીંગુજી છે. આ બધું કર્મ અનુસાર શરીર મળે, નકર કર્મ અનુસાર ન મળતું. આપણી ચોઈસ થી મળતું હોય તો આપણે બ્યુટી પાર્લરમાં જઈને એવું હારું જ લઈએ ને. પણ આપણી ઈચ્છા ન હોય તો વાળ ધોળા થઈ જાય ને પાછળ સાફે થઈ જાય, ક્રિકેટ ની પીચ થવા મળે. કેમ? કારણ કે આપણા કર્મ ઉપર ડિપેન્ડ છે. નહીં તો બધાને બ્યુટી હેન્ડસમ થવું જ છે, બધાને હાઈટ જોતી જ છે. પણ ગમે એટલો જીમમાં જાય ભાગમાં એટલે ન થાય, પછી આમ આડો વધે પણ આમ ન વધે. નથી લખ્યું. તો કૃષ્ણ કહે છે કે આત્મા છે, કર્મ ના કારણે શરીરમાં છે, ચાહે સ્ત્રી યા પુરુષમાં. અને આ તો માનવ બેના તો ભાગ્યશાળી છે, બાકી લાખો કરોડો જીવો છે, લક્ષ ચોરાસી યોનિઓ છે. અને એને પાર કર્યા પછી માનવ જીવન મળ્યું છે. અને એ આપણી લક્ષ ચોરાસી યોનિઓમાં કુતરા બિલાડા બધું બની 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 આત્માને આ શરીર ભગવાન થી મળ્યું, તો એ એક જ બિઝનેસ છે. એમાં કરતો તો ખાવું પીવું હું આમાં એ જ કરો. પણ જો આ અવસર ચૂકી ગયા તો ખાસો જમના માર. સંતો લખે છે કે જો આ માનવ જીવન મળ્યું, કૃષ્ણએ કૃપા કરીને આપ્યું અને એમાં કેવલ ભોગ ને પાપ જ કર્યું, તો ફળી નરકમાં અને લક્ષ ચોરાસીમાં ફરવું પડશે. લોકો કે અમે કોને જોયું છે, અમે હું કામ માનીએ? અત્યારે જલસા કરો ને, અત્યારની મેન્ટાલિટી હું કેમ છે, કોણ કેર કરે છે, કોને જોયું છે? પણ નહીં જોવાથી અસત્ય સત્ય અસત્ય ન થઈ જાય. તમે મોબાઈલમાં વાત કરો, કોને જોયું વાત કરો ને, બિલ આવે ભાઈ, ઓછા થાય. જો દેખાતું નથી તો એ થાય છે ને અમુક વસ્તુ. તમને ન દેખાય એટલે એ ન જોય એવું નથી. ઘણા લોકો કે તમે બધી આ વાતો કરો છો ભાઈ, ટાઈમ પાસ કરો, માં અમારું અમને કઈક ધંધો કરવા દો, કઈક એન્જોય કરવા દો, આનંદ કરવા દો. એન્જોય ને આનંદી ના સંતો ને શાસ્ત્ર કોઈ નથી પાડતું, પણ પાપ કરવાની ના પાડે છે. આનંદ કરવાની ના નથી, પુરુષાર્થ કરો પણ પાપ નહીં. અમારા ડોંગરે બાપા કહેતા કે પુરુષાર્થ કરો ભાઈ પણ પાપ નહીં. પણ આપણે અત્યારે પાપ પ્રવૃત્તિ વધી રહી છે, માનવમાં માનવતા ઘટીને દાનવતા વધી રહી છે. એટલા માટે જરૂર છે સત્સંગની, જેથી પરિવારમાં સંસ્કાર, શાંતિ અને આનંદ રહે. બાકી પૈસા, ગાડી, બંગલા રાક્ષસો નહીં હતા, કઈ નવાઈ નથી. અસુરોને તો અહીંયા કઈ કામ હતું કેમ લાગે તમને? પણ છતાં દુર્ગતિ, દુર્યશ એને મળ્યો, વિનાશ થઈ ગયો. કેમ? કારણ કે ધર્મ નહોતો. ધર્મેણ હિન નર પશુ સમાન, વ્યાસજી લખે છે કે જેના જીવનમાં ધર્મ નથી એ ભલે આકૃતિમાં મનુષ્ય હોય પણ પ્રકૃતિ એની એક્ટિવિટી મોટી જીવ, એનો લાભ હોય છે બધા. તો માનવ જીવનની જે મહત્તા છે એને સમજવી પડશે. અને ભગવાન આપે છે કૃપા કરીને. ઘણા કે કોણે જોયા ભગવાન, અમે ન માનીએ. ઘણા છે કેસ, થોડુંક ધન મળી જાય ને, પદ આવી જાય ને, પછી એક અભિમાન આવે અને જેનાથી મેળવે ને જેના આશીર્વાદથી એને જે અનાદર કરે, આને કહેવાય બદ્ધ જીવ. આ તો દુર્દશા છે જીવ. ઘણા હશે, અમે બુદ્ધિથી કમાણા છે, અમે કઈક ભણ્યા છે એટલે કહેલું છે. આપણી કરતા વધારે બુદ્ધિ વાળા અને વધારે ભણેલા અમારે ગુજરાતમાં નોકરી કરે છે, કાંઈ નથી, ખાવાના નથી, આટા મારે સર્ટિફિકેટ લઈને નો વેકેન્સીના બોર્ડ થી પાછા આવે છે. ભણી તમે સમજો વાતને, કે કેવલ કર્મ ડિપેન્ડ નથી, ભાગ્ય ભગવાનની કૃપા ડિપેન્ડ, ત્યારે તમને સફળતા મળે. પણ આપણને મળી જાય ને એટલે આપણે કહીએ કોને ભાયડા, ભગવાન નથી. અને તમારે જે આપણે બે પાંચ જણા ભગવાનને ન માનીએ તો કઈ ભગવાન મટી ન જાય. કેન્યા કે સારે કુત્તે એક સાથે મીટિંગ કરે કે પ્રાઇમ મિનિસ્ટર હે નહીં કેન્યામાં, તો ન હોય એમ ન દેખાય એટલે ન હોય. શું કેવું તમારે? કુતરાઓ બધા મીટિંગ કરીને ડિસિઝન લે કે આ કોઈ સરકાર છે જ નહીં, આ નેરોબી કોઈ સ્ટેટ જ નથી, આની કોઈ સરકાર જ નથી. તો એટલે એ ન માને તો શું નથી? અમારા ગુરુજી ઉદાહરણ દેતા કે બધા આંધળા ભેગા થાય અને ડિસિઝન લે કે સૂર્ય નથી, એટલે એ મૂર્ખ એમ ન દેખાતો એટલે ન હોય. સત્ય જે છે એ મારા તમારા માનવા ઉપર ડિપેન્ડ નથી. સત્ય સત્ય છે, તમે ન માનો તો એ કઈ અસત્ય ન થઈ જાય. એમ પરમ ભગવાન છે જેની આજ્ઞાથી સૃષ્ટિ ચાલે છે. કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુનને 15મા અધ્યાયમાં, યદ આદિત્ય ગતમ તેજો. અર્જુન આ જે સૂર્ય દેખાય છે ને, આદિત્ય જેને કહેવાય, એમાં જે તેજ છે ને, યતઃ મારાથી ગયું છે. યસ ચંદ્રમસી યસ યજ્ઞ યસ ઇન્દ્રો તમ મામ અંશ સંભવ, મારી જે અનંત શક્તિ તેજનો એક પાર્ટ એન પાર્સલ એમાં ગયો છે, જેના કારણે સૂર્ય આખા વિશ્વને પ્રકાશ આપે છે. અને ભાગવતમાં પણ કહે છે ભગવાન કપિલ, સૂર્ય તપતી મત ભયાત, આ સૂર્ય મારા બીકને લીધે તપે છે. બ્રહ્માજી કહે છે યસ્યા ગયા બ્રહ્મતી સંભ્રિત કાલ ચક્રો, જે સમયને સૂર્ય ઉપર સમયની ગણતરી થાય ને, તિથિ વિધિ બધું, એ સૂર્ય એક્ટિવ છે નોન સ્ટોપ, ક્યારેય બંધ નથી ક્રિયા એની બ્રહ્માની. કોની બીકથી, કોની આજ્ઞાથી? બ્રહ્માજી કહે છે ગોવિંદ કૃષ્ણની આજ્ઞાથી. પણ કેવલ વાત નથી આ, મહાભારતમાં પ્રમાણ આપી દીધું, અર્જુને પ્રતિજ્ઞા લીધી કે સૂર્યાસ્ત પહેલા આગળ જયદ્રથને નહીં મારું તો અગ્નિ સમાધિ લઈ લઈશ. અને સૂર્યાસ્ત થવાની તૈયારી એમાં, ઓલા લોકોએ તો જયદ્રથને હંતાડી દીધો હતો કૌરવોએ, અર્જુનની સામે આવવા નથી દેવાનો થતો. સૂર્યાસ્ત થઈ ગયો, અર્જુન તૈયાર થઈ ગયા કે હવે તો પ્રતિજ્ઞા આપણી જેવી નથી પ્રતિજ્ઞા, અભી બોલા અભી, આપણે તો પ્રતિજ્ઞા હું હવે થોડા રઘુવંશી છે, રામ પ્રાણ જાય પર વચન ન જાય, સામે વાળાના પ્રાણ જાય ને આપણા વચન નહીં જાય, પછી અમારું કઈ ન જાય. લેકિન એ તો રિયલ માં ક્ષત્રિય થાય ને, વધારે રિયલ ક્ષત્રિય હતા અર્જુન, બોલા સબ કરેગા. પણ કૃષ્ણ કીધું વેઇટ પાર્થ, સૂર્યાસ્ત નથી થયો, જો આકાશમાં જોતાની કેવલ આંગળી ચિંતાની સાથે સૂર્ય બહાર આવ્યો. અત્યાર સુધી વિશ્વ રેકોર્ડ છે કે પૂર્વમાં સૂર્ય ઉગે, પણ કૃષ્ણએ રાતે 6:30 એ સાંજે પશ્ચિમથી ઉગાડ્યો. એની આજ્ઞાથી ચાલે છે, નાટક નથી, ખોટું નથી. સૂર્ય ઉગ્યો એટલે અમે ગુજરાતીમાં એક છંદ ગાય છે કે તે સૂર્યને નથી ઘડ્યો અને આ ચાંદ પણ નથી તારું સર્જન. તમારા કેન્યામાંથી કોઈ વ્યક્તિએ સૂર્ય બનાવ્યો? નહીં, રેકોર્ડ નથી મળતો કોને બનાવ્યો, ઇસ્તી છે કોઈ પણ જવાબ? તો પણ આપણે આપી શકીએ, આપણે પૂછીએ પ્રભુજી તમે સૂર્ય બનાવ્યો તો એનો જવાબ આપણે આપી શકીએ. નથી બને, આપણને નથી ખબર કોને બનાવ્યો, પણ એનો જવાબ તો એ દઈએ કે શું મેં નથી બનાવ્યો, એ પણ રાઈટ જવાબ છે. તમને પૂછ્યું સૂર્ય કોને બનાવ્યો તો તમને નથી ખબર તો તમે નો મત કહો, બુદ્ધિમાન હોય જવાબ તો આપશે ભાઈ મેં નથી બનાવ્યો. આન્સર ઇઝ રાઈટ, રોંગ છે. કવિ કહે છે કે તે સૂર્યને નથી ઘડ્યો અને આ ચાંદ નથી તારું સર્જન. જો બુદ્ધિમાન છો તો વિચાર કર કે આ સાગરમાં છે કોનું ગર્જન. તમે ક્યારેક સિંહ દરિયામાં ગયા છો, એ વેવ્સ આવતા જોયા હશે, ઘૂઘવાટા કરતો. અમારે સોમનાથમાં છે સમુદ્ર, જયારે જાય દારૂ દ્વારિકામાં તો ઉભા રહીએ તો તમારે આપણને ત્યાં હમણાં લઈ લેશે આપણને. એ વેવ્સ તો ઉડતા હોય પણ સાથે સાઉન્ડ આવતો હોય, એમાંથી અવાજ ગર્જન થતું હોય, કોને એમાં માઇક્રોફોન મૂક્યું છે? અને સારું છે એ પાછો વયો જાય, નકર આપણે વયા જાય. દરિયા કિનારે જાય ત્યાં જ ભગવાન સમજાઈ જવા જોઈએ કે આ કંઈક છે કે આ રિટર્ન જાય છે. જો એ આગળ આવે ને, ઘણી વાર આવી જાય છે સુનામી. થેન્ક્સ કેવું જોઈએ કમસે કમ ભગવાનને કે થેન્ક યુ, અગર બુદ્ધિમાન છે તો, બાકી મૂર્ખોની કોઈ વાત નથી. તે નથી ઘડ્યા તોય આકાશમાં તારાઓનો કોઈ પાર નથી. કેટલા બધા તારા આપણે આકાશમાં જોયે છે, એક કઈ આપણે બનાવ્યો નથી, આપણી મેન્યુફેક્ચર આઈટમ નથી, પણ છે તો છે ને, દેખાય તો છે, સાયન્સ પ્રૂફ કરે છે, આપણને દેખાય કે છે. અને તોય તું અહીંયા બેઠો બેઠો કે છો કે આ દુનિયામાં ભગવાન નથી. આટલું બધું તું જોવે છો પ્રકૃતિને, તોય હજી માઇન્ડમાં એમ કે છો ભગવાન નથી? આ મૂર્ખતા નહીં તો બીજું શું છે? ન્યૂટન વિશે તમે બધાએ સાંભળ્યું હશે, એને એનો એક મિત્ર આવો જ હતો આ ટાઈપનો નાસ્તિક કે નથી ભગવાન કોને જોયા. એને ન્યૂટન સાયન્ટિસ્ટ હતો ને, એને એને એ જે સૂર્ય અત્યારે જે ગ્રહ મંડળ છે આપણું પ્લુટોન આજે આખું, એને એનું એક એનું એક એક ઓલું બનાવ્યું મોડેલ એના એને લેબોરેટરીમાં, અને એ બધું એના મશીનથી એને એક્ટિવ કર્યું. સૂર્ય ઉગ્યા એની પાછળ કેટલા ગ્રહ કેટલા હલાય છે એને સેટ કર્યું પોતાની કળાથી, અને એ આખું મોડેલ તૈયાર થઈ ગયું. પછી એમના મિત્રોને એમણે બોલાવ્યા અને કીધું કે જો, તો મિત્રો પણ બધા સાયન્ટિસ્ટ છે બુદ્ધિમાન છે, એને કીધું વાહ પરફેક્ટ જે જોયે છે તમે, એને તમે એક રૂપ આપ્યું, કેવી રીતે બનાવ્યું કોણે બનાવ્યું? ન્યૂટને કીધું કાંઈ નહીં, હું રાતે પ્રસાદ થઈને હૂતો હતો, સવાર જાગ્યું તો બનેલું હતું. બોલો કે અમને ઉલ્લું બનાવે છે, એમનામ બની જાય આટલું બધું આટલું સુંદર મોડલ? એ કે નહીં, તમે વિશ્વાસ કરો, મેં હું હુઈ ગયો હતો, જાય ગયો હતો, બની ગયો હતો. બોલા કે અમે મૂર્ખા નથી, તે મહેનત કરી છે, કઈ પ્લાન લીધો હશે, કઈ બધું ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા કર્યા હશે ત્યારે બન્યું, અને કોઈએ તો બનાવ્યું હશે, તે નહીં તો તને કોઈ બનાવીને ગિફ્ટ આપ્યું હશે. ન્યૂટને કીધું કે જબ આ નકલી પણ જો કોઈ બનાવવા વાળો હોય તો અસલી ને બનાવવા વાળો ન હોય, જબ નકલી પણ એમ નામ ન બનતું હોય તો જે રિયલ માં છે અસલિયતમાં સૂર્ય શું એમને બની ગયા? બાય ચાન્સ નેચર, જો મૂર્ખતા મનુષ્યની. એટલા માટે સુખદેવ ગોસ્વામી અને ભગવાન કૃષ્ણ સ્વયં ગીતામાં કહે છે, અહમ સર્વસ્ય પ્રભવ, અર્જુન મારાથી બધું નીકળશે, અને વિશ્વરૂપમાં દેખાડી પણ દીધું કે બધું અહીંયાથી નીકળશે. અર્જુન જયારે વિશ્વરૂપ જોયું ને, પરસેવો વળી ગયો. ડિસ્કવરી ચેનલ જોઈને આમ કેમ આ બધું ક્યાંથી આવે છે? તમે તો મારી સામે એકદમ રથ હગાવતા હતા, બે હાથ વાળા સુંદર કમલ નયન, અને આ કાળ ક્યાંથી બની ગયા? એ તો ઘડીક ઓળખી દે, રિલેશન પણ ભૂલી ગયા કે કોસ્મી, તમે કોણ છો? કૃષ્ણે કીધું કાલોસ્મી, હું કાળ છું, લોક ક્ષયમ કૃતમ પ્રવૃદ્ધ, આખા જગતને ખાવા આવ્યો છું. તો અર્જુન કે અમને તે નાસ્તો કરી જશો ડિનર? રીતે તમે તમારા પાંચ ભાઈને છોડીને આ મેદાનમાંથી કોઈ બચવાનું નથી. પછી અર્જુનને થોડોક શ્વાસ દીધો, કારણ કે એનું નામ નીકળી ગયું ને પછી એને પૂછવાની જગ્યા રહી ગઈ, બાકી એનું નામ હોત તો બિચારો એ હું પૂછે. એટલે તમને પાંચને છોડીને અહીંથી કોઈ પાછું જવાનું નથી, મારે હું કાળના રૂપમાં બધું લેવાય. કેમ પાંચને ભાઈ અમે? કારણ કે તમે મારી શરણમાં છો. કૃષ્ણ કહે છે કે મને તમારે માનવો તો પડશે, અત્યારે નથી માનતા ધન પદના અભિમાનમાં, જ્યારે ગઢા થશો અને કાળ આવશે ને મૃત્યુ, ત્યાં ક્યાં જશો? તો તમારે હવે ડિસાઈડ કરો કે હું વાંસળી વગાડું ને પ્રેમથી મોરલી વગાડીને ગોપીઓને બોલાવી હતી વૃંદાવનમાં, અને અર્જુનને ગીતા સંભળાવીને બોલાવ્યો, એમ ગીતા ને મોરલી સાંભળીને આવવું છે કે આ દુર્યોધન ગોળે કાળના રૂપમાં મને મને બાકી મળવું તો બટા મને પડશે તારે બેટા. હવે યુ ડિસાઈડ, તમે કરો કે કાળના રૂપમાં મને મળવું છે કે મારા સચ્ચિદાનંદ કૃષ્ણના રૂપમાં, એ તમારી ચોઈસ. બાકી નથી માનવા વાળા એ મરવાનું તો, અને ત્યારે એના બાપાને માનવું પડશે કે કોઈ છે કે જે નથી ઈચ્છતા તો એ મારે છે, અને મારતાની સાથે અત્યાર સુધી કમાણા એ ધન, અત્યાર સુધી લીધી જમીન જગ્યા, અત્યાર સુધી જે બધા શરીરો, એ બધા સંબંધ કટ. હવે નયા નવા જીવનમાં નવા સંબંધી નવું ઘર ખબર નહીં હું મળે. અત્યારે આપણા જે હગા છે આપણને ખબર નથી, પેલા એ જ હગા છે, અત્યારે જે પત્ની છે, અત્યારે જે સાઢુ ભાઈ છે, અત્યારે જે મામા છે, એ પેલા એ હતા, અત્યારે જે ખબર નથી નહોતા. કર્મ અનુસાર મળ્યા, કર્મ અનુસાર છૂટી જશે, અને આના જીવનમાં છૂટી જશે, અને નેક્સ્ટ પણ નક્કી નથી. અને હું તો કહું છું કે ચાન્સ દેવામાં, કૃષ્ણ કે આના જોતા તો આપણે ના પડશું, રહેવાય દો, આવડા જોતા એનું તો હેરાન કરીને ખાય એને. અગર ભગવાન ચોઈસ બી આપે કે આના રિલેટિવ આ જન્મમાં છે, નેક્સ્ટમાં પણ રાખો, તો 50% તો આપણે ડાઉન કરી નાખશું એમાં, કે આ કેસ રહેવા દો, અમુક હારા હારા રાખો, પણ નથી આપણી ચોઈસ. કૃષ્ણ કહે છે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણકર્માની સર્વસ્, અર્જુન પ્રકૃતિ મારી જે આ છે આખી વિશ્વ, મય અધ્યક્ષ એને સુયતે છે, મારી આંખના ઈશારેથી આવે છે, આખું વિશ્વ મારી ઈચ્છાથી દ્રષ્ટિથી સૃષ્ટિ થઈ જાય, અને છતાં હું કેવલ વૃંદાવનમાં વેણું વગાડીને લીલા કરું, મારે કોઈ કામ કરવાની જરૂર નહીં. પણ જગતને શીખવાડવા માટે જગતગુરુના રૂપમાં હું પણ દ્વારકાધીશ બનીને સંસાર કરું, વ્યવહાર કરું, લીલા કરું છું. શું કામ? યદ્યદ આચરતી શ્રેષ્ઠ, જેમ મહાન પુરુષો કરે તો પાછળ વાળા શીખે, એટલા માટે. એ તો મારે ક્યાં ગુરુ પાસે વેદ ભણવાની જોઈએ, તો પોતે બધાના ગુરુ છે. પણ જાય સાંદીપની પાસે ભણવા, રામ ગયા વશિષ્ઠ પાસે ભણવા, શીખવાડવા માટે કે વેદોના સાર તત્વને સમજવા માટે વિદ્વાન વૈષ્ણવ ગુરુની શરણમાં જવાનું. એસ્ટાબ્લિશ કરે છે, ધર્મ સંસ્થાપનાર થાય, તો મારે ધર્મ શીખવાડવો છે. તો આ છે એની લેખ. પણ એના જન્મ ને કર્મ દેખાય સામાન્ય, પણ કૃષ્ણ કહે છે દિવ્ય છે જન્મ કર્મ છે. એટલા માટે સત્સંગમાં ભક્તો આપણે આવીએ ને, આપણો હેતુ શું છે? ભગવાનને જાણવા માટે, ભગવાન સાથેનો આપણો સંબંધ જાણવા માટે. કોણ છું હું? ક્યાંથી આવ્યું? મારે મરવું નથી તો શું કામ મારવામાં આવે છે? મારે દુઃખી નથી થવું, હું પ્રત્યેક કાર્ય સુખી થવા માટે કરું છું, પણ મને દુઃખ કેમ મળે છે? આપ મનુષ્ય હોય આ પૂછી, એક જાનવર આનો પૂછી શકે? અને આના જવાબ જાણવા માટે સત્સંગની જરૂર છે. તો કેવળ અભિમાનમાં આવીને નિગ્લેક્ટ કરવાથી જીવનમાં કોઈ લાભ નથી. શ્રદ્ધા અને પ્રેમથી સત્યને સમજવામાં જીવનમાં સુખ છે. અને એટલા માટે જે જે સંતોએ ભગવાનને શાસ્ત્ર થી સમજ્યા ને વિચાર કરે અને એમના સંગમાં જે આવ્યા એ સુખી થઈ ગયા. જેટલા ઋષિ મુનિઓ છે, વ્યાસ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, લાખો ઋષિઓના નામ છે, બધા કૃષ્ણને ભગવાન માને. જેટલા દેવી દેવતા છે, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, બધા પ્રાર્થના કરે પ્રભુ આ રાવણને મારવા પ્રગટ થાવ, કંસને મારવા પ્રગટ થાવ. કૃષ્ણ કહે છે હું આવું છું સંભવામી. જેટલા રાજાઓ છે, યુધિષ્ઠિર મહારાજ, અંબરીશ મહારાજ, ધ્રુવ, પ્રહલાદ, બધા મોટા મોટા રાજાઓ, વિશ્વ ઇતિહાસને તમે ઉપર નજર કરો કે બધા કૃષ્ણને ભગવાન માને, રામને ભગવાન માને. ઇવન એ તો બધા પ્રાચીન, અત્યારે જુઓ પ્રેક્ટિકલી, અત્યારે જે આપણે ઇન્ડિયામાં રાજા થઈ ગયા, જે રીતે નોર્થમાં રાજા માનસિંહ, માધવસિંહ, આ બધા બધા કૃષ્ણ ભક્ત. સાઉથ ઇન્ડિયામાં તમે જુઓ ગંગે ચોલન આખો વંશ લઈ લો, જેટલા રાજા થયા બધા વિશ્વના ભક્ત. ઇવન આચાર્યોને પણ તમે અત્યારે નજર કરો, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, માધવાચાર્ય, ઇવન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ઇઝ ઓલસો એ પણ આચાર્ય છે, અને આ બધા કૃષ્ણને ભગવાન માને. ઇવન અર્જુન ગીતામાં કહે છે 10મા અધ્યાયમાં, પરબ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમ ભવાન, હે કૃષ્ણ તમે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ છો. તો માનો કોઈ પૂછે કે ભાઈ અર્જુન તો એનો હગો થાય ને એનો મિત્ર છે એટલે કહેતો હશે કૃષ્ણને ભગવાન. અર્જુન કહે છે ભાઈ અસી તો દેવલો વ્યાસ, હું નથી કહેતો, વ્યાસજી કહે છે, અસી દેવલ આ બધા ઋષિ મુનિઓ કહે છે, અને કૃષ્ણ અત્યારે તમે સ્વયં કહે છે કૃપા કરીને. અને જે ઇતિહાસ બીજો તમે નજર કરો નેગેટિવ સાઈડ, કે જેણે જેણે ભગવાનનો વિરોધ કર્યો નથી માન્યા એની દશા જોઈ લો, રાવણ, કૌરવ, કંસ બધાની હિસ્ટ્રી પ્રૂફ કરો. અને પોઝિટિવ સાઈડ જોવો કે જેણે જેણે કૃષ્ણ પર વિશ્વાસ રાખ્યો, એની ભક્તિ કરી, એમને એમની આજે નરસિંહ મહેતા થઈ ગયા ને 500 થી ઉપર વધારે વર્ષ થઈ ગયા, પણ આજે એના ગુણ ગવાય. મીરા થઈ ગયા ને 500 વર્ષ થઈ ગયા, પણ મર્યા પછી પણ આ લોકો અમર છે, એમની કીર્તિને કોઈ દાગ નથી લાગ્યો. કેમ? કારણ કે એ કૃષ્ણના ભક્ત. આપણું બધું વયું જવાનું છે, પણ આપણા કર્મો ને આપણો યશ, આપણે વયા જશું તો એ રહેશે ને. તો સુંદર યશ જીવ, યશસ્વી જીવન જીવવા માટે માનવ જીવન, કેવલ બસ દુઃખ, ચિંતા, ઉપાધિ, પાપ, ભોગ તો પશુઓ કરે છે અને દુર્દશાને પામે છે. એટલા માટે આજના સત્સંગની અંદર આપણે ભગવદ્ ગીતાના મેસેજને થોડા લેતા ચાલીએ. અને ભગવદ્ ગીતાના સાર મેસેજ છે, મામ એકમ શરણમ રજ, અર્જુન મારી શરણમાં આવ, બધા પાપમાંથી તને છોડાવી દઈશ, તને યશ, વિજય બધું આપે. અર્જુને કર્યું ને આપ્યું તે ભગવાન. અને એ જ રીતે આગળ વધીએ ત્યારે ભાગવત ચાલુ થાય, જ્યાં ગીતા પૂરી થાય ત્યાં ભાગવત. બધા ઋષિ મુનિ 88,000 કૃષ્ણની શરણમાં કૃષ્ણ કથા સાંભળવા બેઠા છે ગંગાના કિનારે. અને એમાં ભક્તોના ચરિત્રથી આપણને શીખવા મળે છે કે જીવનનું લક્ષ્ય ભગવાનની ભક્તિ કરવામાં છે. કારણ કે રક્ષા ઈ કરે છે ને ગતિ ઈ આપે છે. આપણે કર્મ કરીએ પણ એનું ફળ દેવાનું કૃષ્ણ કહે છે મામ કર્મણને વાધિકાર હસ્તે, કર્મ કરવામાં તમારો અધિકાર છે, પણ તમે આટલી મહેનત કરી તો આટલો નફો થવો જોઈએ. કૃષ્ણ કે મારા હાથમાં છે, નુકસાની થાય અને ફળ આજે મળે અને 2 વર્ષ પછી મળે, અને તમે કહી દો એથી ડબલ મળે ને ઓછું મળે, નો ઓબ્જેક્શન. કોઈ કેસ ન કરી શકો તમે, કોઈ સત્તા જ નથી જેને ચલકારે છે. આ છે કૃષ્ણ મામ એકમ ફળમ રજે, કે મારી શરણમાં આવો તો મોક્ષ ઈચ્છામી, બધા પાપમાંથી છોડાવે. અર્જુન બહુ બુદ્ધિમાન હતા, એને ગીતામાં કીધું કરીશ એ વચન, કૃષ્ણ તમે જે કહો એ કરીશ. પણ અત્યારે આ જ ગીતા જે આપણા હિન્દુ ભારતીય શાસ્ત્રનો એક એક અમૂલ્ય વિસ્તમ જેને કહેવાય, અને આપણે બધા એ ગીતા ને ગોવિંદ ને ગંગા, એ ગાય અને ગોવર્ધનના પ્રેમીજનો, પણ તો મને અહીંયા આનંદ થાય છે કે તમે લોકો આટલું પ્રેમથી બેઠા છો, સાંભળો છો, સૂતા નથી, કે તમે દેશ છોડ્યો પણ ધર્મ નથી છોડ્યો એવું લાગે છે. સ્થાન ગમે એ હોય પણ આપણે વ્યક્તિ એના સંસ્કારોથી ને ધર્મથી ઉજળો છો. ઊંચી સોસાયટી મારે ઊંચા કપડા પહેરવાથી ઊંચો ન થઈ જાય માણસ. ગંગાનું જળ હોય, માટીના ઘડામાં હોય ને તોય વેલ્યુ હોય, બાકી દારૂ હોય, સોનાના ઘડામાં પીરો હોય તો શું મતલબ છે? અંદર માલ શું છે એ મતલબ છે ને. સુવર્ણનો ઘડો હોય પણ અંદર તારું હોય તો એ લો ક્લાસ છે, એ તો થર્ડ ક્લાસ વસ્તુ છે. બહારથી ભલે ડેકોરેશન સોનાનો ઘડો હોય, એની કરતાં ભલે માટીનો હોય, પણ મહત્વ ગંગા જળનું છે. એમ જીવનમાં ધર્મ, પ્રેમ, સેવા, જ્યાં સંસ્કાર છે એની વેલ્યુ છે. બાકી રહી પદ ધનની તો આજ છે ને કાલ નથી. શંકરાચાર્ય કહી નહીં ગયા, મા કુરુ ધન યૌવન ગર્વ, હરતી કાલ નિમેશ સર્વ, ક માંથી ક ગમે ત્યાં નીકળી જાય, રોડપતિ થઈ જાય કૃષ્ણના હાથમાં. એટલે ભગવાને આપ્યું એની કૃપા છે તો એને એનો આનંદ લેવો જોઈએ અને એને યશ કમાવા માટે ધર્મમાં લગાડવું જોઈએ. પણ એનું અભિમાન કરીને જેને દીધું છે એનો જ અનાદર કરીને નરકને નિમંત્રણ ન દેવું છે, નહીં તો એક મિનિટમાં ભગવાન હરી લેશે. મૃત્યુ સર્વ હરચ્ચાહમ, ગીતામાં કૃષ્ણ કહે છે અર્જુન મૃત્યુના રૂપમાં હું બધું લઈ લઉં છું, કોઈ કોઈ કાંઈ નહીં કરીએ. ભગવાને એક મેન ચાપ જ એના હાથમાં રાખી, બોલો કેટલા પાકા, ગમે ને દોડ હોય કે. બાકી તમારી યાત્રા ઘરથી સ્મશાન સુધીની જ છે, ઘર ગમે એટલા બનાવી લો પણ મરઘટ મેં વાસ હોગા, જવાનું સ્મશાન. ત્યારે હારે કઈ નહીં આવે, પણ આ કઈક સત્સંગમાં બેઠા હશે ને, કઈક સેવા કરી છે ને, કઈક કૃષ્ણની ભક્તિ, એ પુણ્ય એ ધર્મ તમારી સાથે આવશે. અને અત્યારે પણ આપણી પાસે ધન ને પદ ને આ બધું છે, એ આપણા કરેલા પુણ્યનું ફળ જ છે, આપણા વડીલો માતા પિતાના ગુરુના કૃષ્ણના આશીર્વાદનું જ ફળ છે. પણ એને સાચવવું એ આપણી જવાબદારી છે, એને વધારવું એ આપણી બુદ્ધિમાની છે. અને આ જે રીતે મળ્યું જે રીતે મીધું એ જ વેમાં વધારીએ, આશીર્વાદથી કૃપાથી ધર્મ કરતા કરતા તો ક્યાં વાંધો છે. પણ અભિમાનમાં આવીને અનાદરમાં આવીને ભગવાનનો ગુરુનો માતા પિતાનો બધાને નિગ્લેક્ટ કરે, એ માણા દુર્ભાગ્યને નિમંત્રણ આપે છે. લક્ષ્મી ધન તો રાક્ષસો પાણી હતી, પણ એ આસુરી લક્ષ્મી હતી. વૈષ્ણવો પાસે દૈવી લક્ષ્મી હોય છે, કારણ કે લક્ષ્મી કેવલ નારાયણની છે. ઘણાને ધન મળે એનો વિનાશ કરવા જ ધન મળે, આપણને ત્યાં સારું છે, સારું નથી એનો વિનાશ. બકરાને જયારે કાપવાનો હોય તો બહુ શણગારે, અમારા ઇન્ડિયામાં બકરી ઈદ હોય ત્યારે એને હાર પહેરાવે, હાબુદ ધોવે, બોલો શેમ્પુ નાખે, અમે જોયેલા છે. આપણને ત્યાં આટલી સેવા કેમ, ઠાકોરજી નથી કરતા, બકરાની કરે છે અમારા. અને નવું નવું ઘાસ ને બધું ખવડાવે ને, પણ એનો શિંગાર નથી, એને કાપવાનો. જો હલાલ હોને વાલા હોતા ઉસકા પૂજા હોતા હૈ. એમ ક્યારેક ક્યારેક માયા એવા લોકોને ધન આપે જેથી ઓર પાપને વિનાશ કરી નરક મારે, પૈસા નહીં બનના આમ કહું, આના માટે નથી. અને આ બધી પ્રેરણા આ સંસ્કાર જે છે એ ક્યાં મળે, નકુમટમાં? હે, તમને કેમ લાગે છે? આજે સંદેશ છે ધર્મનો પ્રેમનો, એ કોઈ સંતની શરણમાં જાય જે વાસ્તવમાં ભાગવત રામાયણથી આપણને સંદેશ ન્યા મળે છે, જેનાથી આપણું જીવન સુખમય આનંદમય બની શકે. મહેતા નરસિંહ જુનાગઢનું અમારું ઘરેણું છે. એ વખતે રાવ માંડલિક, આજથી લગભગ વિક્રમ સંવત 1470માં મહેતા નરસિંહનો જન્મ બતાવે છે, એટલે સમજો ને 550 વર્ષ થઈ ગયા, એટલે આમ ઓલમોસ્ટ. પણ એમના જે કરતાલ ગુંજતા ને, કૃષ્ણ એ સાક્ષાત આપ્યા હતા, અને એ કરતાલમાં એ રાધે ગોવિંદનું ભજન ગાતા ને. દ્વારિકા જુનાગઢથી લગભગ આજે તે 350 કિલોમીટર હશે, અમે તો જાય છે ને ભાવનગરની બાજુમાં છે આ બધું તો. પણ એ કરતાલ ને એ કૃષ્ણના કીર્તન જયારે નરસિંહ મહેતા ગાતા ને, તો એ સોનાના પલંગમાં લક્ષ્મી સ્વરૂપા રૂકમણી સાથે ગોવિંદ દ્વારિકાથી સૂતા હોય પણ ઝબકીને જાગી જતા કે મારો મહેતા મને બોલાવે છે. કે છે કે નરસિંહ મહેતાના જીવનમાં કૃષ્ણ 52 વાર આવીને દર્શન દીધા, એના કામ કર્યા. નરસિંહ મહેતા પાસે હતું શું, પદ હતું, પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે આવતા હતા ભગવાન એની વાત સાંભળે નહીં, પ્રેમ હતો. પદ નહોતું પણ શું હતો, પ્રેમ હતો. અને કૃષ્ણને ધન પદ રૂપારે મતલબ એ નથી, એને પ્રેમારે જ મતલબ છે, ભાવારે મતલબ છે. અને એ નરસિંહ મહેતામાં હતો એટલે બહારથી ભલે ભિખારી લાગતા હતા પણ અંદરથી માલા માલ હતા. દ્વારકાદાસ જેવા તેના નોકર હતા, બાકી શેઠ કાંઈ ન કરે ને, હારે લઈ ન પડે પણ એ બોલે થઈ જાય. એની આ ચરિત્ર આપણે સાંભળવા બેઠા છે. એ વખતે જુનાગઢમાં નાગર જાતિના બ્રાહ્મણોના 700 ઘર હતા, કેટલા 700 ફેમિલી રહેતા હતા એ વખતે, જે બધા એક જ જાત નાગર જાત બ્રાહ્મણોની બહુ ઊંચી જાત માનવામાં આવે છે. મહેતા નરસિંહનો જન્મ તો બ્રાહ્મણ કુળમાં હતો, એમના પિતા કૃષ્ણ દામોદર દેવ વૈષ્ણવ હતા, એમની માતા લક્ષ્મી ગૌરી, એમને એક મોટા ભાઈ હતા એનું નામ હતું વંશીધર, એક ભાભી હતી, નામ લીધા જેવું નથી એવી હતી, પણ નરસિંહ મહેતા એને ગુરુ માનતા, દોરિતા ગૌરી કરી. કે છે કે મહેતા નરસિંહના જીવન ચરિત્રની વાત વિશે સંતો લખે છે કે રહી વાત ગુજરાતની, ગુજરાતની ભૂમિ વિશે શાસ્ત્ર શું કહે છે. ભક્તિ મહારાણીને જ્યારે નારદ મુનિ વૃંદાવનમાં મળ્યા, પદ્મ પુરાણમાં વ્યાસ ભગવાને લખેલી આ કથા છે, તો ભક્તિ મહારાણીને નારદજીએ પૂછ્યું કે દેવી, તમારી આમી દશા કેમ છે? તમારા જેના છોકરા જ્ઞાન વૈરાગ્ય ગઢા થઈ ગયા, તમે કદાચ ભાગવતમાં પ્રસંગ ક્યારેક સાંભળ્યો હશે, સત્સંગમાં અને સંતોનું સેવન કર્યું હોય તો આ બધી ખબર હોય, નહીં તો આપણને ક્રિકેટરોની, ફિલ્મ સ્ટારોની, નેતાઓની જ ખબર હોય, આવી બધી ન હોય. અને એની ખબર રાખી આપણને મળી જશે સ્વર્ગ, બીજું શું. કે વૃંદાવનમાં હું આવી તો હું નવીન યૌવન થઈ ગઈ, આનંદ મળી ગયો, મારા સ્વરૂપમાં આવી ગઈ. ભક્તિ જવાબ આપે છે નારદમાં. દેવી તમે વૃંદાવનમાં આવ્યા તો તમારો જન્મ ક્યાં થયો અને તમે કઈ રીતે વૃંદાવનમાં આવ્યા? નારદજીએ પૂછ્યું. તો ભક્તિ સ્વરૂપા એક સ્ત્રી જે છે એ બોલે છે ભક્તો કે દ્રવિડે ઉત્પન્નમ, ઇન્ડિયામાં દ્રવિડ દેશ, દક્ષિણ ભારત જેને કહેવાય, ત્યાં મારો જન્મ થયો. વૃદ્ધિન કર્ણાટકે ગતા, અને ત્યાંથી હું આગળ વધી તો કર્ણાટક સ્ટેટ છે ને ઇન્ડિયાના, તમને ખબર છે કર્ણાટક, તો ત્યાં મારી વૃદ્ધિ થઈ, મતલબ હું મોટી થઈ. કશ્ચિન કશ્ચિન મહારાષ્ટ્ર, અને હું જયારે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ત્યારે મને થોડું સુખ મળ્યું. પણ મહારાષ્ટ્ર પછી ગુજરાત આવે, ઇન્ડિયાના નકશામાં તમે જેથી ચાલુ કરો, આજે દ્રાવિડથી કર્ણાટક અને ત્યાંથી મહારાષ્ટ્ર અને ત્યાંથી ગુજરાતમાં છેડો સાઈડ નો યોજના, આ ઇન્ડિયાની પશ્ચિમ દિશા છે સમુદ્ર ને આ બધું, જ્યાં દ્વારિકા છે એટલીસ્ટ ખબર હોય, પશ્ચિમમાં દ્વારિકા અને પૂર્વમાં ઓડિશા જગન્નાથપુરી, ઉત્તરમાં બદ્રીનારાયણ અને નીચે રામેશ્વર, આ ચારધામ ઇન્ડિયાના નકશાથી તમે સમજી શકો. પણ ગુર્જરે જીર્ણ તહગતા, હું જેવી ગુજરાતમાં ગઈ મને ભાંગી નાખી આ લોકો. આ કથા સાંભળીએ તો આપણને ગુજરાતી એમ કોઈને કેવું હોય ને તો જીગર નો આવે, કેમ એ ગુજરાતમાં તો ભક્તો દાની સેવા ભાવી અને આ ભક્તિ કેમ આવું બોલે છે? આપણને ડાઉટ જાય. ગુજરાતી માણા કે પાછો ન પડે ભાઈ, ચાંદ ઉપર ક્યારેક દુકાન પેલી હશે તો એ ગુજરાતી ની જશે ભાઈ. ભગવાને એને એક્સ્ટ્રા ઓર્ડિનરી બુદ્ધિ આપી છે, ગમે ના જાય માલિક જ બને, નોકરી ફાવે ને એ જેનો સેટ હોય નોકર કરી નાખે, માલિક થઈ ગયો થોડાક ટાઈમ બાદ. તો આવા માણસો ને એટલા દાની, જેટલા મંદિરો દાન આપણે જોયે છે, સેવા જોઈએ છે નિસ્વાર્થ ભાવે, ગુજરાતીઓ કે પાછા આ ન પડે નરકમાં પાછા ન પડે તો અહીંયા શું પડતા હતા? ઓલા અમારા ગુજરાતમાં લોકો કહે છે કે નરકમાં યમરાજજી એક વાર કીધું કે આટલો બધો અવાજ છે નો આવે છે આ જલસાનો, ઓલો ચિત્રગુપ્ત ને એમ કીધું કે આ બધા આટલો માર મારીએ છે, આટલો દંડ દે તો મારા જલસા જ કરે છે, મોજમાં જ રહે છે. કે છે કોણ? કે આ ગુજરાતીઓ છે, ગમે ને એડજસ્ટ થઈ જાય, સેટલ થઈ જાય, આનંદ જ લે, એના જીવનમાં આનંદ લેવા સિવાય બીજું સમજતા જ નથી. અને ગમે કન્ડિશન માં રાખો એ બસ ગુજરાતી પોતે મૂંજાય, એ પેલા સામે વાળા મૂંજવી દે, એ પાછો ન પડે. કેમ તમે જો કાઠિયાવાડ થી કેલિફોર્નિયા સુધી રાજ કરે છે આવડા બધે, નજર કરે તો અને ખાવાનું કેટલું સુંદર, ઢોકળા થેપલા લાડવામાં તમારે ચૂરમા ના બનાવે, મોહન થાય આવું તમને કઈ ફરસાણ ને મીઠાઈ ગુજરાતી પાસે એવું ક્યાંય ન મળે. અમારે ટ્રેનમાં અમે જયારે વૃંદાવન જતા હોય તો એ થેપલાના ડબ્બા ખોલતા હોય તમારે બટેકાનું રસાવાળું છે, આ ખુલતું નતું તો જોડ થી ખોઈ લો તો આ બાજુ વાળા નો અભિષેક કરી નાખો આખો, તું જાતિ આનંદ કરવા વાળા માણસો છે. તો પછી કેમ આવું બોલે છે ભક્તિ આ લોકો માટે? ગમે ના જો સમજવા જેવી વાત છે. તો કે છે કે નહીં, આ લોકોમાં ભાવ છે, સેવા પણ છે, પણ સાથે સાથે આનંદ ભોગની પ્રવૃત્તિ એવી છે કે ગમે એને સાધુ માની લે, ગમે એને ગુરુ માની લે અને ગમે એને બુદ્ધિપૂર્વક વિચારા વગેરે દેતા રહે. તો ભક્તિ પાખંડીઓના હાથમાં આવી ગઈ, એટલા માટે અમારે ત્યાં કહેવત છે ઇન્ડિયામાં કે સાધુ બનના હો બાવો બનવો હોય તો ગુજરાતમાં, એટલે યુપી થી જેને કઈ આવેલું નહીં બધા ગુજરાતમાં થોડું હિન્દી બોલે એટલે આપણને જગા કોક મહારાજ હશે, એટલે તરત એની ઝૂંપડી કરી દે, એને આશ્રમ કરી દે, એને દસ પૈસા આપીએ અને ઓલાનું હાલે. તમે જુઓ જેટલો પાકણ હશે ત્યાં છે અને જેટલા અધર્મ ફેલાણા ને ન્યા જ તે. હું હમણાં એક જગ્યાએ એને કહેતો હતો કે અમારે એક ગુજરાતીમાં કોઈ પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વીના ખંડ કેટલા, તો કે ત્રણ, એક લોખંડ, બીજો શ્રીખંડ, ત્રીજો પાખંડ. કળિયુગમાં ગુજરાતમાં પાખંડનું પૂર આવ્યું છે, તમારે બહાર આવ્યું છે. અહંકાર અધર્મના વાદળા છવાઈ ગયા, સૂર્ય દેખાતો જ નથી. ધર્મનો સેવા ભાવ તો છે, પણ ગુજરાતી લોકોને એમાં ડીપ મારી જાય, બધા બધું બરોબર લઈ જાઓ નીકળો ફાવી ગયા. બાકી અસલી સાધુ છે એને ધર્મ થોડું જોતું, તમારું અસલી સંતોને જોતું છે કે તમે શુદ્ધ જીવન પવિત્ર ભક્ત બનો. તમારા ધન માટે થોડા આવે છે, પણ પાખંડીઓ તો એ માટે જ આવે છે, અને એના કર્મથી એની મહેનતથી ભગવાનની કૃપાથી કમાય છે. આ લોકો એમ જતા કે એના આશીર્વાદથી કમાય છે, આવી રીતે હાલે છે. તો કહેવાનો ભાવે છે કે ગુજરાતમાં ચાલે, હવે તો એજ્યુકેશન વધ્યું એટલે ઘણું આગળ છે. હવે સાચાને નહીં માનતા, એમાં ખોટા કેમ મને આવડે, અમારે તો એ તકલીફ છે, રિયલ સમજવા માટે મુશ્કેલી છે. પણ પેલા આવું હાલતું ભાવુકતામાં, મારું કહેવાનું એ છે. પણ કોઈ એક સંત પણ જે ભૂમિ ઉપર જન્મ લઈ લે તો એ જે આખી આખું જે એની હિસ્ટ્રી હોય એને ઊંધી કરી નાખે. જે ગુજરાત વિશે શાસ્ત્ર આવી વાત કરતો હોય કે ભક્તિ ભાંગી ગઈ, પણ મહેતા નરસિંહનો જન્મ થયો તો ભક્તિની લહેર આવી ગઈ. મહેતા નરસિંહ એક વૈષ્ણવ જ્યાં જન્મ લઈ લે આખા ભૂમિને પવિત્ર કરી નાખે. એટલે આપણે ઓલા ઉપનિષદોના શ્લોકોમાં લખ્યું, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચયેન. કૃષ્ણનો ભક્ત રામનો ભક્ત જ્યાં જન્મ લે એનું કુળ પવિત્ર થઈ જાય, એની માં કરોડો ઋષિઓને વંદન કરવા લાયક થઈ જાય. એટલું જ નહીં, વસુંધરા પૃથ્વી આખી પવિત્ર કરી નાખે એક ભક્ત એની ભક્તિના પ્રતાપે. અને એવા થયા મહેતા નરસિંહ ગુજરાતમાં, અને એટલા માટે શાંતિ કહીએ કે મહેતા નરસિંહ અમારા, નહીં તો પહેલા થોડું ઘેઠું જોવું પડતું. પણ મહેતા નરસિંહના લીધે ગુજરાતને, ગુજરાતની ભક્તિના શાસ્ત્રના નિયમ ખોલીને ઊંધા કરીને. બાળપણમાં કહે છે કે મહેતા નરસિંહ મૂંગા હતા, એને વાચા શક્તિ નહોતી, પણ એમની દાદી જયકુંવરી સંત સત્સંગની પ્રેમી હતી. તો એમના ઘરે કોઈ સંતોની મંડળી એમના ગામમાં આવી જુનાગઢમાં, તો આ દીકરાને લઈને ગયા. અને વાસ્તવમાં સંસ્કાર હોવા જોઈએ કે છોકરાઓમાં પણ ધર્મના, આપણે છોકરા માટે ધન મૂકીને જાય છે, ધન ભેગું એની માટે કરીએ છીએ, પણ એની હાટું ધર્મના સંસ્કાર નહીં મૂકીએ ને તો એના એ ધનથી એનું નુકસાન જશે, એ પાપ કરશે ને બીજાને પાપ કરાવશે ને નરકમાં જશે. પણ જો એને ધર્મ આપીને જશું તો ધર્મના પ્રતાપે ધન એની પાસે નહીં હોય ને તોય આવશે, કારણ કે જ્યાં ધર્મ છે ને ધન યશ બધું આવે જ. તો માતા પિતાની વારસાગત તરીકે રિસ્પોન્સિબિલિટી એ છે કે એમના બાળકોને ધર્મના સંસ્કાર આપે, અને એ પોતાનામાં હોય ત્યારે આપીએ કે પોતે ક્યારેક સત્સંગમાં જતા હોય, સંતોને બોલાવતા હોય, ગીતા રામાયણના કથાઓ થતી હોય, હરિનામ થતું હોય, ભોગ લગાવીને પ્રસાદ આવું જોવે તો છોકરા આવશે. ટોમ એન્ડ જેરી જોવાવાળા છોકરા કઈ ન શીખે, કાર્ટૂન જ બને, કાર્ટૂન જોવે તો કાર્ટૂન જ બને ને, રામકૃષ્ણની વાત સાંભળે તો રામાયણ કથા સાંભળે ને, કાર્ટૂન એમાંથી તો એ જ આવવાનું જ બધું. એ તો પિક્ચરો જોવે તો પછી તો એ વિલન જ બને ને. ગુજરાતમાં કહે છે કે એક માતા ગર્ભવતી હતી ને ઓલું શોલે પિક્ચર જોયું તો પેલો છોકરો બહાર આવીને બાપાને કે કાલિયા તેરા ક્યાં હો ભાઈ, કારણ કે ઓલું એ જ જોયું હતું. તો સંસ્કાર તો ઇનપુટ જે થઈ જાવ આવે ને, માતા પિતા પાસે કઈ ધર્મ પ્રેમ ભક્તિ છે તો એનામાં આવશે ને. અમારા ગુજરાતીમાં કહેવત છે કે વાન નો આવે પણ હાન આવે. છોકરા એના માતા પિતાના, માતા પિતા વ્હાઈટ હોય તો છોકરા વ્હાઈટ થયો નથી કદાચ, એટલે કલર નો આવે પણ એના જે સંસ્કાર હોય ને એ આવે, સ્વભાવ જે હોય ને નેચરલી આવે. એટલા માટે આપણે બાળકોને સુધારવા પહેલા આપણે સુધારવું પડશે, ત્યારે એનામાં આવશે ને આ બધી વસ્તુ. તો નરસિંહ મહેતા બ્રાહ્મણ પરિવાર ધર્મના સંસ્કાર એની દાદી માં પાસેથી, અને સંત પાસે લઈ ગઈ, દંડોત પ્રણામ કરાવીને નિવેદન કર્યું કે મહારાજ મારો છોકરો બોલી નથી શકતો. એટલે સાધુએ માથે હાથ મૂકીને કીધું, બેટા બોલ રાધે ગોવિંદ. જો સંતનો હાથ ફરી જાય ને સાચા હોય તો એની શક્તિ તમે પ્રકૃતિના કર્મને તોડી નાખે. એટલા માટે અમારા ગુરુજી એક વાત કહેતા રામાયણથી કે મેટત કુઅંક ભાલકે, જે શિર સંતોના ચરણોમાં ઝૂકે, અને ગુરુ સંત હોય સાચા તો ભક્ત, તો એ જે આ રેખા લખી હોય ને કપાળમાં જે ભાગ્ય એ ઊંધી થઈ જાય, ફરી જાય, એ દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી નાખે એની ભક્તિના પ્રતાપ. અને હાથ મૂકીને કીધું, રાધે ગોવિંદ બોલ બેટા. જેની પાસે વાંચ્યા નથી પણ એ ટ્રાય કરી તો એ બોલો રાધે ગોવિંદ, એ સંતે બોલાવી દીધું એની ભક્તિથી. અને પછી એને નક્કી કર્યું કે જે ભગવાનનું નામ હું પહેલું બોલ્યો છું અને એ જ નામ સંતે કીધું, બેટા બોલતો જ રહેશે. એટલે મહેતા નરસિંહ ત્યારથી આ લગભગ એ વખતે 5-7 વર્ષના હતા જે આ ઘટના બની, ત્યારથી બસ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ નો સુર ચડી ગયો. બીજું એ બોલવાની ઈચ્છા જ નહોતા રાખતા. પણ તકલીફ શું હતી ખબર? એ વખતે નાગર જાતના જે બ્રાહ્મણો હતા ને એનામાં એક એક પોતાના ઊંચા કુળના જન્મનો એક અભિમાન હતો. હોય ને માણસને રૂપ હોય તો અભિમાન હોય, ધન હોય તો અભિમાન હોય, જ્ઞાન હોય તો અભિમાન હોય, એમ ઊંચે કુળમાં જન્મ લીધો હોય તો એનું પણ એક ઈગો હોય થોડો કે હું ભાઈ કામ નથી, જ્યાં ત્યાં ન બેહે, એને થોડુંક એમ જ થાય મારું કઈક વિશેષ જ હોવું જોઈએ, એને એક નેચરલી એવું એવું આવે અંદરથી ફીલિંગ, ધન પદ રૂપ આ બધું કરાવડા. તો એ જે જે નાગર જાતિમાં અમુક લોકો એ વખતે ગુજરાતની જે દશા હતી આ પાખંડીઓ હમણાં જે વાત કરી એના કારણે કે એ લોકો વિષ્ણુને વૈષ્ણવોને કે કૃષ્ણ ભક્તિને કંઈ ગણતા જ નહોતા. એ લોકો એમ જ સમજતા કે આપણે આપણે મોટા મોટા યજ્ઞ કરીએ અને જે પંડિતાઈ કરીએ એ જ મેન છે. તો જે વિષ્ણુની ભક્તિ કરતો હોય, હરિનામ ગાતો હોય એવા સંતો એ લોકો ફાલતું સમજતા, પોતાને બ્રાહ્મણ માની અને બસ એ જે યજ્ઞ આદિ ને વેદનું પઠન સંસ્કૃતના શ્લોકોને રટવા એના અભિમાનમાં એ લોકો આવું કરતા. જોવા એક એક જીવનમાં તમે એક મેસેજ લઈને જાઓ ભક્તો, શાસ્ત્રની વાત કરું છું, મારા ઘરની નહીં, રામાયણ ને ભાગવત બે પ્રમાણ છે કે તમારે ભક્તિ કરવી હોય તો કરો કઈ નહીં, પણ જે ભક્તિ કરે છે એની નિંદા અને એનો અપરાધ નહીં. અગર ઈશ્વરના દરબારમાં આપણે ક્રોધના ભાજન નથી બનવું તો એટલી આપણે કહે ને ધંધો શીખવાડે ને માતા પિતા છોકરાને મૂકે ને તો કે બટા નો રડ તો કઈ નહીં પણ મૂડી છે એ ઓછી નહીં કરતો, નફો ન કરતો કાંઈ નહીં પણ એટલીસ્ટ નુકસાન તો ન જવું જોઈએ ને. ઇન્ટરેસ્ટ બુદ્ધિમાન બિઝનેસમેનને એની જેટલી છે એ તો રહેવી જોઈએ ને. એમ આપણે નવી ભક્તિ ધર્મ સેવા એ તો ગુડ કરી ઓકે ન, પણ ભક્તોની ને વિષ્ણુની ને ભગવાનની નિંદા કરીને પાપનો વધારવું જોઈએ. કારણ કે ભગવાન કહે છે કે મારો અપરાધ હું માફ કરી દે પણ મારા ભક્તોને કોઈ વાળ વાંકો કરે ને રહેવા નહીં દો. અને એટલે જ ગીતાનું તમે સૂત્ર જો અર્જુન કહે છે મારે લડવું નથી, બધા હજી વાતો કરે આપણે ગુજરાતમાં કે કૃષ્ણને લડાવ્યા હાથે કરીને ગીતા કીધી ને બધા એવા મરાયા, બાકી અર્જુન તો કહેતા હતા કે મારે કાંઈ લડવું નથી, મારે રાત જોતું નથી, હું ભીખ માંગીશ. તો ભગવાન જ કરાયું, ભગવાન કે હા કરાયું, કારણ કે મારા ભક્ત પાંડવોને જે હેરાન કરે એને હું જીવવા જીવતા રહેવા દેવાનો નથી. વિનાશાય ચ દુષ્કૃતાં, દુષ્ટને મારવા તમે જન્મ લીધો છે. તો આપણે આપણી જાતને કયા કઈ પાર્ટીમાં રાખવી જોઈએ, પરિપ્રાણાય સાધુ નામા કે વિનાશાય અસુર પાર્ટીમાં કે દેવ પાર્ટીમાં, આપણે ડિસાઈડ કરવું પડશે. અરે પેલાના રાક્ષસોને ભગવાન અરે યુદ્ધ કરતા બાંધતા એની અરે એને જામતું નહીં પણ માનતા તો હતા, અત્યારના તો માનતા જ નથી. કેટલા સુધરી ગયા બોલો, કમસે કમ ઓલા કહેતા કે વિષ્ણુ હે છે પણ મારે એની અરે હું એને અરે યુદ્ધ કરીશ પણ એટલીસ્ટ છે, અને અત્યારમાં તો એને એક સ્ટેપ આગળ વધી ગયા. એટલા માટે સત્સંગથી આ સદબુદ્ધિનું પ્રવેશ થશે. અમારે ચૈતન્ય મહાપ્રભુ પશ્ચિમ બંગાળમાં જન્મ લીધો ને અમે ગંગાના કિનારે, અને એમણે હરે કૃષ્ણ મહામંત્રને ગાયો ખૂબ, અને એ જ મહામંત્રને પ્રભુપાદજી આખા વિશ્વમાં ફેલાવી દીધો. લોકોને મહામંત્રને મહાપ્રસાદ શબ્દ નહોતા ખબર, પણ આજ પ્રભુપાદની કૃપાથી તમે યુકે યુએ ગમે ત્યાં જાઓ, યુએસએ કોઈ બી ઇન્ડિયા કોઈ બી વર્લ્ડમાં કોઈ બી દેશમાં તમને આ ઇસ્કોનના કારણે પ્રસાદ મળશે, રાધા કૃષ્ણનું નામ મળશે, ગીતા મળશે, ભાગવત મળશે, તમારે શાંતિ સુખ જ્ઞાન લેવું હોય તો ભક્તોનો સંગ મળશે આ ભક્તિવેદાનની કૃપાથી ઇસ્કોનના કારણે, જેને આ વેચ્યું ગમે ને. અને એમાં ભક્તો હજી પ્રસાદની વ્યવસ્થા કરે છે, બધાને લાભ મળે, આયોજનો કરે છે આવા કે બધાને જ્ઞાન મળે, પ્રેમ મળે, જીવનના લક્ષ્ય સુધી પહોંચે. પણ આવું સુંદર કાર્ય કરનારાને અમુક પ્રકૃતિ એવી છે કે કઈ ધન પદ મળી ગયું એટલે એ લોકોની નિંદા કરે છે. શું તમે આ બધું તિલક ને કંઠી ને શું જરૂર છે? ઓકે નથી જરૂર, પણ તું જે કરે છે એ નથી જરૂર, એ તો કેવું જોઈએ ને કે એની નથી જરૂર, પણ આની નથી જરૂર ને. કોઈની કાપવાની, નિંદા કરવાની, કોઈના દોષ જોવાની કઈ ખાનદાની છે બતાવો? કયા શાસ્ત્રમાં, કયા માતા પિતા, કયા ગુરુએ જ્ઞાન આપ્યું કે કોઈના ધર્મની કાપવાની કે કોઈ ગુરુની કાપવાની કે એમની નિંદા કરવાની? ક્યાં ક્યાંથી શીખાય? આ કેવળ આપણું ધન પદનું અભિમાન આ કરાવે છે. રામાયણ લખે છે રામ રોષ પાવક તે જરહી, ભગવાનના કઈ નહીં માને એનો અપરાધ કરે તોય ભગવાન એને ખાવાનું પીવાનું ધન આપે છે. પણ એના ભક્તને કોઈ હેરાન કરશે તો ભગવાન એને માફ કરશે નહીં. એ ચૈતન્ય મહાપ્રભુના ભક્ત હતા એક હરિદાસ ઠાકુર, જે હરિકૃષ્ણ મંત્રનો જપ કરતા. મુસ્લિમ પરિવારમાં જન્મ થયો હતો પણ ક્રિશ્ચન નામમાં એની રુચિ હતી, ચૈતન્ય મહાપ્રભુના આશ્રયમાં. એકવાર આવી રીતે કોઈ ગામમાં એ ગયા, ઇન્ડિયાના બંગાળના કોઈ ગામમાં, તો એના ઘણા બધા તમારી જેમ પ્રેમીજનો કંઈક આવ્યા સાંભળવા માટે. તો એમણે હરિદાસ ઠાકુરે કીધું કે ભગવાનના નામમાં, રામ અને કૃષ્ણના નામમાં એવી શક્તિ છે કે કોઈ એનો જપ કરે તો એને સુખ શાંતિ આનંદ અને ભગવાન એની રક્ષા કરશે, એને મુક્તિ મળશે. તો એક ગોપાલ ચાપાલ નામનો, ગોપાલ ચક્રવર્તી કરીને એક એક બ્રાહ્મણ હતો એમાં એ ઓડિયન્સમાં, એને ઉભો થઈને વિરોધ કર્યો. એ કહે અમે નથી માનતા આ વાત. ક્યાં લખી? તો હરિદાસ ઠાકુરે પ્રમાણ આપ્યું રામાયણથી, ભાગવતથી, વેદોનું, અને પ્રૂફ હિસ્ટ્રી પણ કીધી બે ભક્તોની. પણ જે વ્યક્તિને જો દુનિયામાં બધા રોગની દવા છે, પણ એક જડતા જેને કહેવાય ને, દ્વિતતા જેને કહેવાય, જડ અને મૂર્ખતા, એની કોઈ દવા જ નથી. કેમ છે મારે લઈ જાય સિંધી ના ઘણા છે એવા મારી પાસે કેસ. જે જીદ્દી છે જડ અને જે મૂર્ખ છે, હું ગોતું છે એની દવા, કે મળે તો પ્લીઝ મને તમે હેલ્પ કરજો, કારણ કે બહુ સુધારવાની જરૂર છે. એવો હતો, એને કીધું નહીં, પ્રૂફ નથી માંગતો પછી એની શું વાત થાય. તો એને પછી હરિદાસ ઠાકુરને ભગવાનમાં વિશ્વાસ હતો, એને કીધું જો ભાઈ હું જે બોલું એ સાચું છે કે ભગવાનનું નામ ધર્મ છે કળિયુગનું, અને એ લેવું જોઈએ, અને એનાથી સુખ શાંતિ આનંદ મળે છે, મુક્તિ મળે છે. પણ જો ન મળે ને તો હું હરિદાસ ઠાકુર જે નામ લઉં છું એ 3 દિવસમાં મારું નાક કાપી નાખીશ. બસ તમને પ્રૂફ આપ્યું એને, તમે જપી જોવો એ બધા ઓડિયન્સ સામે. ઓલો અભિમાની હતો એ કે ઠીક છે જોશું. પણ થયું એવું કે 3જા દિવસે એનું નાક, એને રોગ થઈ ગયો, ઓલા જે વિરોધ કરતો હતો એને, ઓલો લેપ્રસી, ઓલો કોડ થાય ને, ઓલો બધું અંગો બધા ગળવા માંડે, ખરી જાય. તમે ઇન્ડિયામાં જોયો છો ભિખારી, અહીંયા હશે કદાચ એ રોગ આવે જેમાં બધા બધા આંગળા ખરવા માંડે, મતલબ કપ પસ થાય એવું લો એવું, અને રસી અને એ બધું ખરવા માંડે એવું થઈ ગયું. તો એનું નાક જે હતું ને એ સુરપંખા ગોળ થઈ ગયું, લક્ષ્મણજી કાપી ફેંક્યું. એમ રોતો રોતો આવ્યો, જબકિ બોલ્યા હતા હરિદાસ કે મારું અગર નહીં હોય ને, એને નથી કીધું કે તારું આમ થઈ જાય, કે સંત કોઈથી કોઈને શ્રાપ આપીને દુઃખી કરવા માંગતા જ ન હોય, એ તો વિરોધી નહીં તે સુખી જ આપે, સંત કોઈથી કોઈનું ખરાબ ના થાય. પર ઉપકાર વચન મન કાયા, સંત સહજ સ્વભાવ ખગરાયા. રામાયણમાં લખ્યું એ તો એની વાણી વચનથી બીજાનું ભલું જ કરે, સંતો તો એવા જ. પણ ભગવાને એને દંડ આપ્યો, એ ગોપાલ ચક્રવર્તી પગે પડ્યો, આખા જરીરમાં રોગ બળતરા થાય. હરિદાસ ઠાકુરને ખબર પડી, એને ચૈતન્ય મહાપ્રભુને કીધું પ્લીઝ તમે મને થોડો બી માનતા હો તો એને એને સુખી કરી દો, એને કાઢી નાખો, એ ભલે જે કહી રહી પણ તમે એને આવું આવું ન કરો. જો ભક્ત હરિનામ જપવા વાળા કેટલા દયાળુ હોય છે, અને ભગવાન શું કરે, મજબૂર થયા તો એને માનવું પડ્યું એની વાત, પણ પછી ભક્ત બની ગયા, એની સ્ત્રી સાચી. આવી તો કેટલી કથાઓ છે ભક્તો, એવી જ વાત અહીંયા નરસિંહ મહેતાની. આખો બ્રાહ્મણ જાત વિરોધ કરે, કારણ કે મહેતા નરસિંહ રાધે ગોવિંદનું નામ ગાય, અને આ બધા કે તું શું આ બધું કરે છો, અમારી ઘોડે કંઈક ધંધે લાગ, કંઈક મહેનત કર, ગામને લૂંટ, કંઈક હેરાન કર, દુઃખી થાન બીજાન કર, જો અમે કેવું આવું સરસ કામ કરીએ, તું શાંતિથી મારા કર, તો અમારી જેવું કંઈક શીખી કે તું તો કેટલો શાંતિ છે, તારી પાસે જે આવે એ શાંતિ સુખ લે છે. આવું જીવન ન હોવું જોઈએ, દુઃખી થવું જોઈએ, ટેન્શન લેવું જોઈએ, આપણી પાસે જે આવે એને કરવા જોઈએ, ટેન્શન દેવું જોઈએ, આ છે જીવનનો સક્સેસ, તું શીખ અમારી પાસેથી. તો મહેતા નરસિંહ ને પલ્લે પડે એવું હતું નહીં, આ વાત તો કેમ મહેતા નરસિંહ સ્વીકાર કરે. પણ એમના ભાભી યોગ એ જે રાવ માંડિક હતો ને જુનાગઢનો, જે કિંગ, આજે વંશીધર જે નરસિંહ મહેતાના મોટા ભાઈ, એ એમના થાનેદાર હતા, એમની કંઈક પોસ્ટમાં હતા સરકારી, તો એમની આવક એ વખતે બહુ સારી હતી. એ વખતે 100 સુવર્ણમોર હતી, એ વખતે 500 વર્ષ પહેલા, તો થોડું સુખ સાયબી હતી ઘરમાં, મતલબ સુવિધા હતી. પણ મહેતા નરસિંહ તો કેવલ ભજન કરતા, એને કીધું ચાલુ રાજાને કહો તને બી કઈક નોકરી અપાવી દે, કઈક થોડાક સીલિંગ તને મળશે. પણ એ કેમ નહીં ભાઈ, હું નોકરી જ કરી હોય તો પછી બાદશાહમાં બાદશાહ બાંકે બિહારી દ્વારકાધીશની નોકરી, આવા 8 માસના પુતળાને હું કામ કરું, મહેતા નરસિંહ બહુ બુદ્ધિમાન હતા. આપણે જોવાય તો હાલો હાલો ભાઈ હાલો. કે અગર નોકરી હી કરના હૈ તો બાદશાહ કે બાદશાહ કી કરના પડેગી ને, જો ઉદાર હૈ જો દયાલુ હૈ. એક દિન આવે ને પગાર કાપી નાખે એને એને કહો જાય જાઉં સત્સંગના લીધે જન્મસી મેં કાપી નાખે પગાર. તો હકીકત બુદ્ધિમાન બનો જોઈએ, સેવા કરી તો એની ચોઈસ કરવા જોઈએ બોસ ને બરાબર હોવા જોઈએ ને, કે થોડા કમસે કમ આપણું હાકે. તો કે હું કરું છું મારા ઈષ્ટની નોકરી, મતલબ નોકરી નથી ભજન કરવું છે, ક્યાં કઈ જોતું છે ભક્તોને, તો એટલે મને નહીં ફાવે ભાઈ. તો કે કામ કર, મને હેલ્પ તો કરીએ કે ને, મારું કામ કરી રાખવાનું તારે ખેતરનું જે કઈ સિંધુ ઈ અને અમારી જે બધી ઘોડા અને આ બધું ગાયું ને એને ખવડા ઘાસ દેવું ને એટલી સીધો કર કે ભાઈ કરીશ માળા ભજન ગાતા ગાતા. તમે કયો છો બધા નરસિંહ બિચારા મહામંત્ર ભગવાન નું નામ ગાતા ગાતા એ ભાઈ જે ચિંતા ને એ જે બી ઈ કરતા, તો આવીને કે આખો દી કામ કર્યું ટોટલી ખાવાનું થોડું આપો, તો ભાભી તમારે સિંહણ બારી નીકળો એમ બારી નીકળો. કાંઈ કામ ધંધો કરવો નથી નવરા, માળા નકરી કરીને આ ખાવું હોય ત્યારે દોડ્યા આવો છો. બોલો બિચારો હુકી રોટલી માગે ખાલી પાણી, પણ આ આ દે પણ દેતા પહેલા બીજું બધું દે ન દેવાય. પણ મહેતા નરસિંહ સહન કરતા, ઓકે, કારણ કે જેને ભક્તિ કરવી અને સહન તો ભલે અમારી પાનભાઈ ગંગા સતી ગાયન ગઈ છે કે ભક્તિ કરવી એને રાંક થઈને ગઈ, મેલવું અંતરનો અભી એને તો મૂકવું જ પડશે, દાદવા થોડું જવાનું ટાઈમ પાસ કરે. જીવનનો સમય ભગવાનના નામના જેને કાઢવો છે એને સહન કરવું પડે, તેરો દિવસ સહિષ્ણુના. ભાભી રોજ મેણા મારે નો કહેવાનું કે એક વખત કામ કરીને આવ્યા ને ખાલી પાણી માંગ્યું કે ભાભી એક ગ્લાસ પાણી આપો તો હું કે તારી નોકર છું તો હું તને પાણી આપું. અંદર તો જવાનું જ દેવા અને દેવું નથી. આવા ઘણા માણસો છે. આ સત્સંગથી બહુ સમજવા જેવું છે કે આપણે એટલીસ્ટ કમસે કમ માણસ તો બનીએ, ભગર તો બનીએ તો કાંઈ નહીં. વૈષ્ણવ પ્રભુપાદજી ની સંસ્થામાં જે નિયમ છે કે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ, ચા કોફી બીડી તમાકુ ઇસ્કોનના ભક્તો નથી કરતા, અથવા તો માંસાહાર કે એવું અવળી વસ્તુ નથી ખાતા. તો પ્રભુપાદની શરણમાં જે ભક્તો પ્રચાર કરતા તો ઘણા કહે કે ભાઈ વાત તો સાચી, સારું સારું સત્વ ગુણીને ભોગ લગાવેલું પવિત્ર ખાઈએ તો હું કામ છે, તો હું કામ આવું ખાય જે શરીર બગાડે, ધન બગાડે, ધર્મ બગાડે, રોગ થાય, કેન્સર થાય, હું કામ ખાય આવું તમાકુ ને બીડી ને આ બધું નશો ને. તો ઘણા સુધરી જાય ને, મતલબ સુધરાય છે ઘણા, ઇસ્કોન તો કેટલા બધા છે. પછી કહે તો હવે અમે ભક્ત બનીએ ને કે હવે તમે માણસ છે, કારણ કે માણસને એટલી એટલી બુદ્ધિ હોય કે જે મારા માટે ખરાબ છે એ હું ન કરું અને જે મારા માટે સારું છે એ હું કરું, એટલીસ્ટ આટલી ઇન્ટેલિજન્ટ હોય એને માણા. તો હવે માણા થયા, બાકી ભગતો તમે મહામંત્ર જપો ત્યારે થશો, હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે હરે, હરે રામ રામ રામ. ભગવાનનું ભજન કરવાથી ભક્ત બને. આ તો તમે નુકસાન પૂરું કર્યું, પણ ધંધા થયા ને જે અવળું કરતા હતા એ બંધ થયા, અવળું તો જે કરવાનું ચાલુ કરો પોઝિટિવ. પણ અત્યારે નથી રહ્યું માનવતા. અમારે ગુજરાતમાં એક સંત કહેતા હતા કે એક ગઢા દાદા દાદા 60 વર્ષના બપોરે બાર વાગે સૂર્ય ઉગ્યો તો બહુ અંજવાળો હતો, તો હાથમાં ફાનસ લઈને, ફાનસ લે છે ને એ લઈને આમ વાંકા વાંકા હાલતા હતા, કઈ ગોતતા હોય ને એવું લાગતું હતું, ભૂમિ એનું કઈ ખોવાઈ ગયું હોય ને આપણે કેમ ગોતીએ એમ. તો સામેથી એક ડોક્ટર અને એનો મિત્ર આવ્યો હાલ્યા આવતા હતા, તો એને એને આશ્ચર્ય થયું કે આ દાદા આટલો બધો પ્રકાશ છે સૂર્યનો, જેમ કે આ ફાનસનું કઈ અંજવાળું બી નથી પડતું, તો એ ફાનસ ચાલુ હતી અને એના આધારે આમ કઈક ગોતતા હોય એવું લાગ્યું. તો કઈ ખોવાઈ ગયો તો ગોતે એમાં પ્રોબ્લેમ નથી, પણ ફાનસની જરૂર, એ નાઇટ એ લેમ્પની જરૂર નથી. તો એમને જિજ્ઞાસા એને પૂછ્યું, દાદા તમે કઈ ગોતો છો? એ કે યસ કઈક ગોતું છું. તો કે તમે મારે ગોતો એનો વાંધો નહીં, પણ તમે આ સૂર્ય આટલો ઉદ્ધો છે અને તમે આ ફાનસ લઈને હું કામ ગોતો છો? કારણ કે સૂર્ય પ્રકાશમાં નથી દેખાતો એટલે ફાનસ લઈને ગોતું છું. જે સૂર્ય પ્રકાશમાં ન દેખાય એવી કઈ વસ્તુ છે તમને ફાનસમાં દેખાવાની તમે ગોતો? કે હું માણસ ગોતું છું. તો તમે ઓર સરપ્રાઈઝ થઈ કે માણસ તો અમે શું છે? આટલા બધા અહીંયા હાલ્યા જાય છે ફૂટપાથ ઉપર, તમે માણસ ગોતો છો? કે આમાંથી કોઈ ડોક્ટર છે, કોઈ ઇન્જિનિયર છે, કોઈ વકીલ છે, પણ હું તો માણસ ગોતું છું. જો એ દાદાની વાતમાં બહુ મર્મ હતો કે આપણે આજે બધું બહીના પણ માણસ માનવતા ભૂલી ગયા. બહીના જે ભાઈ કે માણસ નથી રહ્યા અત્યારે, વકીલ થઈ ગયા, ઓકે ડોક્ટર થઈ ગયા, બધું થઈ ગયા, બિઝનેસમેન થઈ ગયા, પણ ઓરિજિનલી તો આપણે માણસ છીએ ને, માણસ હોય બીજાને સમજે, બીજાને સુખ આપે, બીજાને સાથ આપે, એની માનવતાનું માનવમાં માનવતા તો હોવી જોઈએ ને કે છે. બસ એના ડિગ્રી ને એની નોકરીથી બીજાને લૂંટવા ને હેરાન કરવા માટે એને માણસ કીધા, ક્યાં લખ્યું છે? અમે અમારા ગુરુજી કથા કહેતા કે એક ભાઈ બેઠો હતો એના દુકાનમાં, તો પાણી પાણી હતું, પાણીનું ટીપણું હોય ને દુકાનમાં રાખે ઘણા ગુજરાતમાં તો બધા, હવે અમારે અહીંયા બી હશે તમારે કદાચ. તો એક ભાઈ રોડ ઉપર નીકળ્યો અને બહુ તરસ્યો હતો, એને કીધું પાણી આપણને ભાળી ગયો, શેઠે બેઠા હતા અને સામે ઓલું પાટલું પડ્યું, પાણી આપશે? ઓલા એ કીધું માણસ નથી, મતલબ એનો એનો કોઈ હશે જે સર કે માણસ નથી, એટલે બહુ તરસ લાગી એક ગ્લાસ આપણને. કીધું તને માણસ નથી, ઓલા એ કીધું તમે ઘડીક માણસ થઈ જાઓ, હું મરી રહ્યો છું. મતલબ એ એના સર્વન્ટ ને કે આપણે કહે ને માણસ રાખ્યા, મતલબ શું કહેવાય તમે નોકર, પણ એમ કહેતા કે માણસ આવે તો તમને આપવું એમ. પણ ઓલા એ બહુ ડાયલોગ માં રહી કે તમે ઘડીક માણસ થઈ જાઓ તો મારા પ્રાણ રહી જશે, પણ જે માણસ હોય બીજાને સમજે એટલીસ્ટ, એની પાસે હોય તો કરે કમસે કમ. તો કમસે કમ આ સત્સંગ આપણને વૈષ્ણવ તો બનાવે તો કમસે કમ માણસ તો બનાવે, કે જે જે માણસની પ્રકૃતિ છે જે જે લખી છે શાસ્ત્રોમાં, સંતોમાં, આપણા ઇતિહાસમાં, આપણા માતા પિતા, આપણા વડીલો, આપણા કુળ ઉપર તમે બધા નજર કરો કે એ લોકો પાસે કેવા સંસ્કાર, કેવી સેવા ભાવ, કેવો ભક્તિ હતી. અને એનો જ પ્રતાપ છે કે આજે આપણે ગમે ના છીએ તો એ ફોનમાં લાખો કમાઈએ છીએ, ખાલી વાતો કરીને એસીમાં બેઠા બેઠા. આ કંઈક છે ને કૃપા, ભગવાનની આશીર્વાદ. અને હું તમે શ્વાસ લઈ રહ્યા છે ને એ પણ વિષ્ણુની કૃપા છે. બાકી બંધ થઈ જાય તો ડોક્ટરે કહી દે કે હવે કાંઈ નહીં થાય, કાંઈ ન કરીએ. અને આપણે પછી બેઠા બેઠા એ જ ભગવાનને કહીએ નથી માનતા, નથી જોયા, અને એ ભક્તિ કરે એની કાપવા માંડી. બતાવો આ કઈ માનવતા છે? નથી ને, સીધી સમજાય એવી વાત છે. મહેતા નરસિંહ આ વાત ભાભી પાસે પાણીનો ગ્લાસ માગે છે એની ઉપર હું ભૂલી ગયો કે પોતાના છે, પણ જો અહંકાર એક સ્વાર્થ એવી વસ્તુ છે કે ન સમજી શકે. કાંઈ કામ કરવું નથી ને ગમે ત્યારે ઓર્ડર કર્યા, ન બોલવાના શબ્દો કીધા, બહુ સહન કર્યો મહેતા નરસિંહ, પણ આને જીભથી નીકળી ગયું કે તમે હવે મારી યારે નહીં રહેતા, નીકળો. તો બસ મહેતા નરસિંહ એને ભગવાનનો આશીર્વાદ મળ્યો. આપણા આપણે કોઈ માંથી કોઈ આપણને કાઢે છે ને તો વિદ્વાનો એને ભગવાનની કૃપા માને છે. નીકળી ગયા વનમાં કે ઠીક છે પ્રણામ ભાભીમાં, બીજું હું શું કરું, તમે કહો ભાઈ સેવા તો હું કરતો હતો, બદલામાં જોતું છે બે રોટલી ને પાણી, પણ એનો એનો અધિકાર નથી લાગતો તમને, જબકી તો બધો અધિકાર હતો, પણ તો હું કોઈને દુઃખી કરવા માંગતો નથી. ભક્ત છે ને વૈષ્ણવ, એ પોતાની ઉપસ્થિતિથી કોઈને ન ગમતું હોય, નો રાજી હોય તો એ દુઃખી કરવા કોઈને માગતા જ નથી. એ તો એની મૂર્ખતા છે કે એના લીધે એને કેટલું સુખ મળવાનું એ નથી સમજી શકતા અને એને દુઃખ માનતા હોય. પણ ભક્ત તો કોઈને દુઃખી કરે કે મેં કાંઈ હું વયો જાઉં, અને એ વયા ગયા જંગલમાં. આજે અમારે જુનાગઢથી બહાર તમે નીકળો ને આજે જંગલ છે, અને ત્યાંથી કંઈક થોડાક કિલોમીટર દૂર આવો તળાજા પાસે, અહીંયા કોઈ છે એ સ્ટેટનું જે સમજી, જુનાગઢ ભાવનગર બાજુનું એની વનની સેલ્સ વન ઓર ઓકે, તમને ખબર હશે આ જુનાગઢથી આ બાજુ રોડમાં આવે તો થોડું આઘું છે તળાજા, પણ એ છે જંગલ પ્રાંત નહીં. તો એ રસ એ તો એને તો કોઈ આધાર હતો નહીં ભગવાન સિવાય. તો હરિનામ ગાતા ગાતા ભગવાનના ભરોસે મહેતા નરસિંહ નીકળી તો ગયા, અને રસ્તામાં મંદિર આવ્યું મહાદેવનું, ભગવાન શિવનું, શિવલિંગ વનની અંદર. આજે પણ એ ગોપનાથ મહાદેવના છે અને જાય છે દર્શન કરવા. મહેતા નરસિંહ ભગવાન શિવના મંદિરમાં શિવજીની રક્ષા કરશે આ વનમાં મારી એમ સમજી ભૂખ્યા ને તરસ્યા 7 દિવસ ને બેઠા રહે શિવલિંગ સામે, અને ભજ ગાય છે હું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રાધા કૃષ્ણના મંત્ર જપ કરે છે શિવ. પણ તમને ખબર ન હોય કે ખબર નહીં, રામાયણ અને ભાગવત બે કહે છે કે કૈલાસ અધિપતિ દેવોના દેવ મહાદેવ શંકરને સૌથી વધારે કઈ ગમતું હોય તો એ ભગવાનનું નામ અને કથા એ પોતે જ કરે છે. કાશી વિશ્વનાથ તમે ઇન્ડિયામાં તમે જોયું છે કાશી, જ્યાં વિશ્વનાથજી બિરાજે 12 જ્યોતિર્લિંગમાં જેનું સ્થાન છે, ત્યાં લખે છે કે ત્યાં કોઈ મરે તો શિવજી અને કાનમાં રામ નામ બોલે છે. કૈલાસનું વર્ણન ભાગવતમાં અને રામાયણમાં બે માં છે. નારદ સંકાદિક જેવા ઋષિ મુનિઓ કૈલાસમાં જાય તો શિવજી બસ રામાયણની કથા જ કહે છે અને સાંભળે છે. કોઈ કૈલાસમાં ન આવે તો પોતે પત્નીને લઈ, અને મર્સિડીઝ તો નથી એની પાસે તો બળદ છે, પણ બહુ ફાસ્ટ છે ઈ પણ નંદી. એમાં બેસીને બીજા ઋષિ પાસે કથા સાંભળવા જાય, મહાદેવ જે મૃત્યુને જીતી લીધેલા મહામૃત્યુંજયના અધિપતિ, પણ રામ કથાને રામ માટે પોતાનો કૈલાસ છોડીને સાંભળવા જાય. અને આપણે તો સામે આલી ભક્તો સાંભળાવતા અને આપણે વાણી બોલતા હોય આજે ને ક્યારે પૂરું કરશે, ક્યાં ફસાણા જાણીને કોણ કે ક્યાં લાવી દીધા અમને યાર, તે કાલ કહેશે બધા તમને. પણ પ્રેમીઓ કહેશે કે ના ના કંઈક એક રાત તો એક શામ તો કુછ કૃષ્ણ કે નામ ગાને મેં કુછ સુનને મેં ગઈ. થેન્ક્સ. વાસ્તવમાં જે જીવનમાં ભગવાન આપે, ભક્તિ આપે, પ્રેમ જ્ઞાન આપે, રિયલ ફ્રેન્ડ તો એ છે. બાકી તો બધું સપના ઘડે એક દી છોડીને જવાનું જ છે ને, કે તમારે કેન્યામાં કોઈ હારે લઈ જાય, મને ખબર ઇન્ડિયામાં બધા કોરા જ જાય, અમે લઈ કેટલા હું બાળી આવ્યો છું, કેટલા પૈસા વાળા ઈ લાભ મને મળ્યો છે ને તમને મળ્યો હશે, અને આપણો લાભ બીજા લેશે. જાયેગા જબ યહાં સે કુછ ભી ન સાથ હોગા, દો ગજ કફન કા ટુકડા તેરા લિબાસ હોગા, મહેલો કી કોઠી લાખો બનાઈ લેકિન શમશાન મેં તેરા વાસ હોગા, જલેગી કંચન જૈસી યહી કાયા તેરી જલકર કે રાખ હોગી. આ આ સ્ત્રી ખોટી નથી ને કે પૈસા વાળા હોય રાખ ન થાય, લાખ હોય એની રાખ ન થાય એવું તો નથી, એ જ સત્ય છે. જે કઈ ધર્મ ઓર કર્મ તુને કિયા હૈ, હરિ કા નામ જો તુને લિયા હૈ, વો તેરે સાથ હોગા. હારે તો એ જ આવવાનું છે ને, પણ આખી જિંદગી વહી જાય ને અને મરી જાય પછી સમજાય રામ નામ તો પેલા અમર ન ભાઈ બીજા ગાય. અમારે અહીંયા એવું બોલે છે કે નહીં યાદવ કોઈ જાતું રામ નામ બોલે છે? ઇન્ડિયન લોકો બોલતા છે. ઓકે, રામ નામ સત્ય હે. તો એકવાર એક આવી રીતે નાના મિલીને જતા હતા રામ નામ, તો બીજા વાહિલા વાળા હોય ને એ કે સત્ય હે, પછી પાછા સ્મશાન મોબાઈલમાં વાત કરતા હોય. તો સત્ય શું છે? સત્ય મોબાઈલ છે, બિઝનેસ છે, રામ નામ તો ખાલી બોલવા માટે સત્ય. તો આવી રીતે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય કરતા જતા હતા. તો એક છોકરો એના પપ્પા હારે આંગળી પકડીને જતો હતો, એને કીધું પપ્પા આ લોકો શું બોલે, એને એને સાંભળ્યું નતું, આવો એને જોયું નતું, એને જો આ કયું કાર્ટૂન કયું પિક્ચર શું સ્ટોરી છે એને તો ખબર નથી, આવી રીતે લઈ જાય કે આ લોકો શું બોલે છે. રામ નામ સત્ય હે, એ કે એ સાચું બોલે છે, ભગવાન રામ કરીને થઈ ગયા એને સમજણ ટ્રાય કરી, અને એનું નામ છે એ ધન સાચું સંતોને શાસ્ત્ર કહે છે, એટલે આવડા એમ કહે છે કે રામ નામ સત્ય છે. તો છોકરાએ માર્કિંગ કર્યું, પછી કીધું છોકરા મારા બહુ બધી બોલો ગમે એની ક્વેશ્ચન કાઢે, એને કીધું કે બાપા બધા બોલે છે ઓલો ઉપર હું તો એ કેમ નથી બોલતો. સરપંચ એ વાત તો સાચી છે, ઓલા તો બિચારો નાકમાં પડે એવું તો પૂંપડા હોતો હતો, એટલે બધા બોલે છે ઓલો કેમ નથી બોલતો. પપ્પા જો બેટા તને ખબર ન પડી મરી ગયો છે, મરી ગયા ને એવું બોલે, બાકી જીવતા હોય એ બોલે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ. મતલબ જે રામ નામ નથી લેતા એ જીવતા હોય તે ડેડ બોડી નો વેલ્યુ, કઈ મતલબ નથી, જીવતા મરેલા જ છે. છોકરા એ મેસેજ લઈ લીધો ત્યાંથી. અને એક પ્રશ્ન છે કે એ લોકો રામ નામ સત્ય છે એ કોને કે છે, ઓલો હુઈ ગયો એને કે આ જીવે છે એને? આપણા માટે મેસેજ છે કે જુઓ ભાઈ આ ભાઈ હતા પણ અત્યારે કોરા જાય છે, સાચું રામનું નામ છે તો તમે લેજો. આપણે આવું જોઈએ છે સમજીએ છે, પણ છતાં સત્સંગમાં જઈને સંતો રામ નામ ગૌરાવતા હોય તોય આપણે બેઠા હોય, કારણ કે આપણું પદ પોઝિશન આપણને સર. બાકી હમણે કોઈ ક્રિકેટરની બિઝનેસની વાત કરી કોઈ વારો ન વધે, આપણે સલાહ આપતા હોય, પણ આપણને આપણે એવું ફિલિંગ કરીએ છીએ કે ભાઈ ભક્તિ કરવી માળા કરવી એ તો આ બધા કોરા લોકોનું કામ છે, ધંધો બંધો ન હોય ને એનું, આપણે તો બિઝનેસમેન કે આપણે તો ખાલી, બાકી કોઈ અવળું કામ પાપ બાપ થતો હોય ત્યાં આપણે એન્જોય કરવા દે, આ હારા કામમાં આપણે ભળવાનું લખ્યું જ નથી આપણા કુળમાં, આને આપણે થોડુંક સુધારવા જેવું છે. મારા કટાક્ષના શબ્દને તમે જરૂર સમજતા હશો કે શોભા સુંદરતા ભગવાનની ભક્તિના ભજનમાં છે. ત્રિભુવનમાં યમરાજના દરબારમાં વેલ્યુ એની છે. બાકી મરી જઈને ના કહેશો કે કેટલા સિલિંગ આપું, 1 લાખ કરું ભાઈ એક બીજી મુખ સહી, કારણ કે ના સિલિંગ નથી હાલતા, ડોલર એ નથી હાલતા, ના રામનું નામ હાલે છે. કારણ કે યમરાજ તો એના જીજાને બહુ પ્રેમ કરે, યમના યમરાજની બેન છે યમના, અને કૃષ્ણ છે યમનાના પ્રિયતમ છે ને પતિ છે, તો એ યાદ કરશે કે મારા જીજાનું નામ બામ લીધું હતું કે નહીં, નાખો આને બે બીજા અને યમરાજ પાછા કઈ શું કહેવાય રિશ્વત નથી લેતા, નકર આપણું કામ થાય કઈ થોડું મોટું કઈ એકાઉન્ટમાં નાખી દે ડોલર કદાચ આપણું કામ પતું પણ તોર મારે છે. તો આપણે હવે આપણે એવું ધન ભેગું કરે છે, માટે અહીંથી કોઈ યુએસએ જવું હોય, યુકે જવું હોય ફોર એક્ઝામ્પલ, તો એ બુદ્ધિમાન વ્યક્તિ કન્વર્ટ કરશે ને પાઉન્ડમાં કે ડોલરમાં, કારણ કે ન્યાય હાલે છે. તો આપણે જ્યાં જવાનું છે જવાનું પાકું છે વહેલા મોઢું, પણ કોઈ અહીંયા હાજર અમારે જવાનું છે મરવાનું, તો મર્યા પછી કયું ધન હાલે? ભાઈ મીરા આમથી નથી ગાય, પાયોજી મેને રામ રતન ધન પાયો, ચૈતન્ય મહાપ્રભુ ગોલો વૃંદાવનનો આ પ્રેમ ધન લાવ્યો. અને એટલા માટે જે સત્યને સમજવાળા મહાદેવ જાણે છે કે સાચું ધન રામ નામ, બાકી એની ઈચ્છાથી સોનાની લંકા ઉભી કરીએ કે મહાદેવ, પણ એ પોતે કૈલાસમાં તમે વાંચજો શિવ પુરાણ કે રામાયણ કે ભાગવત કોઈ બી ગ્રંથ, શિવજી એના માટે હજી કઈ બનાવ્યું નથી, એક વૃક્ષની નીચે એકલા બેસે અને કેવલ ભજન કરે. નરસિંહ મહેતાના મહામંત્રથી શિવજી એટલા પ્રસન્ન થઈ ગયા કે શિવલિંગ માંથી પોતે સ્વરૂપમાં આવી ગયા. અને મહેતા નરસિંહને કીધું, મહેતા બોલ હું જોતો જ તારે, હું શિવ તારી પર પ્રસન્ન છું, માંગ વરદાન. આપણે તો વાટ જોઈએ કોક આવીને ઉકે નથી કેતા, તો આપણે ભીખ માંગ્યા જ કરીએ છીએ, માંગ્યા જ કરીએ છીએ જયારે કોઈ બી મંદિરમાં જાય. કોણ ભગવાન છે, કોણ દેવતા છે, હું મતલબ છે, ખાચા છે, ખોટા ને મતલબ નથી. આપણે બસ જઈને ધ્યાન રાખજો, લાલો લોભે જાય કોણ સાચા છે, દેવતા ખોટા છે, શાસ્ત્રમાં લખ્યું છે કે નહીં, ઉભા કર્યા છે, એ કઈ મતલબ નહીં. ગમે એ મંદિરમાં જાય, આપણું કામ છે ભીખ માંગવી, માફી માંગવી, ધ્યાન રાખજો કેવું. બાકી આપણે સુધરના, આપણે એક વ્રત લીધું છે કે હમ નહીં સુધરેંગે. અમુક છે ને આપણે ઇન્ડિયામાં પેલું અહીંયા બી તમે પહેરતા રહેશો ને, ઠંડી હોય કે ગરમ પેલો વરસાદ હોય તો કવર શું કહેવાય એને, કોટ આદિ, કે તમે પલ્લો નહીં, વોટરપ્રૂફ. એમ ઘણા શ્રોતાઓ સત્સંગ પ્રૂફ હોય, એક બી વાત અંદર જવા જ નથી, હામી વખતા એ સીધો ભાવનગર ઉડીને પડે, બાકી હમ નહીં સુધરે. સત્સંગ પ્રૂફ હોય અને કઈ અંદર કોઈ વાત જ ન જાય, કારણ કે એને ખવાય, અમે આઈ ઓલવેઝ રાઈટ, આઈ હું જ રાઈટ છું બસ, બાકી રામાયણ ખોટી, ભગવાન ખોટા, શિવ ખોટા, બધા એક જ મૂર્તિ સાચી છે. પણ એને માને આવવાની દવા હું અહીં ગોતવા આવ્યો છું, કારણ કે એ જીવનને બગાડે છે અને એને હારે જે છે પરિવાર મિત્રો સમાજ એને બગાડે છે. આપણે પૃથ્વીનો ભાર નથી બનવું ભાઈ, આભૂષણ બનવું છે. આપણે કલંક નથી સનાતન ધર્મના, તિલક બનવું છે. ઈશ્વરે આપ્યું છે આપણી યોગ્યતા સમજીને દાન બળ બુદ્ધિ, તો એને એની સેવામાં લગાડી અને આખા સમાજને લાભ દેવડાવો છે. આને કહેવાય માનવતા. વૈષ્ણવ શિવજીએ કીધું માંગ વરદાન, નરસિંહ મહેતાના શબ્દોને જીવનમાં ઉતારવા જેવા. ભગવાન શિવને એને કીધું, પ્રભુ હું તો જીવ છું, મારામાં શું બુદ્ધિ હોય, તમે કહો છો માંગ, તો એક કામ કરો, તમને જે ગમતું હોય નહીં આપો. જો આની બુદ્ધિ, આપણે ભગવાનને છે ને શક્તિમાન સમજીએ છીએ પણ બુદ્ધિમાન નહીં. તમે દેવામાં શક્તિમાન છો પણ બુદ્ધિમાન અમે છે, અમે કયો આપો? પણ ના જ આપણે ફસાઈ છે. અગર બુદ્ધિ મારા માટે, જેવી રીતે માતા પિતા અમારે નાનો ઉદ્ધવ છે, એના પપ્પાને કઈ માગી શકે, પણ એ એમ કે એને હું સારું છે એની કરતા વધારે કોને બુદ્ધિ છે? એના ફેમિલીને ને, કે આને માટે હું સારું, હું ખવડાવું એને, એની માંગ હોય કઈક, પણ વધારે એનું સારું આપણને જેટલી ખબર છે એટલી એને, એમ જ ભગવાન આવે. આપણે ભગવાન આગળ કોઈ બી ડિમાન્ડ કરો કે માગી શકો તમે, પણ આપણું એમાં સારું છે કે નહીં, અથવા આપણા માટે વાસ્તવમાં શું સારું છે, એ આપણી કરતા વધારે કોને ખબર છે? પેરેન્ટ્સ, ભગવાનને ખબર છે. એટલે ભગવાન આગળ કેવું જોઈએ, પ્રભુ મારી માટે જે સારું હોય એ કયો? અર્જુન એક્ઝામ્પલ, અર્જુન ભગવદ્ ગીતામાં શું કહે છે, બીજા અધ્યાયનો 7 નંબર શ્લોક, ગીતાનો ટર્નિંગ પોઈન્ટ જેને કીધો, યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બૃહિતન્મે શિષ્યસ્તેહમ શાધી માત્વામ પ્રપન્ન. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ શ્લોકની વાત છે. કે હે કૃષ્ણ, યત શ્રેય, શ્રેય એટલે સારું, મંગળ, શુભ, શ્રેય, મારા માટે જે કલ્યાણકારી હોય એ કહો, હું તમારો શિષ્ય છું, મારા માટે જે હિતકારી, મંગલકારી, શુભ હોય એ તમે બોલો. તો ભક્તો, મને શું ગમે છે, બીજા શબ્દોમાં કે મને શું સારું લાગે છે, એ મહત્વનું નથી, મારા માટે શું સારું છે એનું મહત્વ છે. આપણને તો દારૂની બોટલ એ સારી લાગતી હોય, બીજું ન સારું હોય સારું લાગતું હોય, પણ એ આપણા માટે સારું સમજાય ને વાત પોઈન્ટ, કે મને શું સારું લાગે છે એનું મહત્વ નથી, મારા માટે શું સારું છે એનું મહત્વ. અને આપણી કરતા વધારે ગુરુ અને ભગવાન જાણે છે. એટલે એની ઉપર છોડવું જોઈએ કે તમે બોલો મારા માટે હું સારું છું, બનાવી દો કયો. એમ અર્જુને કીધું કે યસ, મારા માટે જે શ્રેય કર્યો એ તમે કયો. એમ જ નરસિંહ મહેતાએ કીધું કે હે શંકર ભગવાન, તમને જે ગમતું હોય મારા માટે જે સારું હોય એ આપો. હાથ પકડી અને એ ગોપેશ્વર ભગવાન શિવ સીધા વૃંદાવનમાં લઈ ગયા એના એની બળે. જે આ શરદ પૂર્ણિમા આજે આવી રહી, શરદ પૂર્ણિમા 8 તારીખે છે, કૃષ્ણનો મહારાસ જે વૃંદાવનમાં થયો, અને એ શરદ પૂર્ણિમાના રાસમાં શંકર ભગવાન એન્ટર થઈ કરી દીધો. અને નરસિંહ મહેતા ચિન્મય શરીર બનાવ્યું, ચિન્મય દેહ. ભગવાન શિવ પણ શક્તિમાન છે, વૈષ્ણવાના યથા શંભુ. આપણે એક એક સાધારણ ગુરુ વૈષ્ણવ ભગવાનના ધામમાં મોકલી આપતો હોય તો વૈષ્ણવના મહાદેવ ન મોકલી શકે, ન લઈ જઈએ કે આખા બધા વૈષ્ણવના આદિ ગુરુ છે. લઈ ગયા અને ભગવાન શિવે દર્શન કરાવ્યું મહેતા નરસિંહને ગોવિંદના રાસનું, એ વૃંદાવનનું. અને એ ચાખી ગયા છે એટલે અહીંયા હેઠે આવીને એને ભજન ગાયું, મારું વન રાવન રોડો હું વૈકુંઠ નહીં રે, મારો નથી જવું વૈકુંઠમાં. કારણ કે વૈકુંઠમાં વિષ્ણુ છે પણ એ વાંસળી નથી, એના શેર સૈયા સિંહ સૈયા હોવે છે પણ ના રાસ નથી, એ તો કેવલ અહીંયા છે રેણુ રૂપ રસ માધુરી. એટલે એને ગાયું. નરસિંહ મહેતા શાસ્ત્રોના સારને સમજી ગયા છે શિવજીની કૃપા. અને એ એ મહાદેવ ગોપનાથ મહાદેવ આજે પણ તમે ક્યારેક મહુવા મોરારી બાપુનું જે ગામ છે ને તલગાદણ મહુવા, ત્યાંથી થોડા કિલોમીટર જ છે આ ગોપનાથ મહાદેવ, જે નરસિંહ મહેતાને એ મહાદેવ દર્શન શિવલિંગ હજી છે, આથી લગભગ 500 વર્ષ થઈ ગયા. તો અને એ શંકર ભગવાન એ દિવ્ય રાસના દર્શન નીચે મોકલ્યા નરસિંહ મહેતા. અને હવે તો પહેલેથી ભજન હતું અને હવે એ ભગવાનની ઝાંખી જોઈ લીધી એટલે હવે તો ભજન સિવાય કોઈ કામ નહીં. કે છે કે કાલક્રમમાં એમના લગ્ન થયા માણેક ગૌરી સાથે, એમને ભગવાનની કૃપાથી એક દીકરો શામળદાસ અને કુંવરબાઈ દીકરી પણ હતી. ઘણી જગ્યાએ ઇસ્તીમાં લખ્યું કે 2 દીકરી હતી રતન નામની પણ, એની વે પણ એક તો કન્ફર્મ છે કુંવરબાઈ. પણ મહેતા નરસિંહ બધો વિશ્વાસ ગોવિંદના ચરણોમાં, દ્વારકાધીશના ચરણોમાં, એના ભરોસે બસ ભજન કરવું અને ભજનને પુરુષાર્થી જે મળી રહે એમાં સંતોષ માની અને ભજન. અને હકીકત શીખવા જેવું, હાય હાય બહુ ન કરવું જોઈએ, હરી હરી કરવું જોઈએ. પણ આપણને ઈશ્વર ગમે એટલું આપે ને લોભ વધતો જ જાય બધે. પણ ભક્તનું ઊંધું હોય, જે ઠાકોરજી આપે એને પ્રસાદ માની એમાં સંતોષ રાખી અને ભજન કરે. કારણ કે સાર ભજન છે. મહેતા નરસિંહ સમજતા હતા. જુનાગઢમાં એમના આંગણે કોઈ બી આવે પછી તો મહેતા લગન થયા બોલાય ભાવ ભાગે ધમથાય કાઢી નાખ્યા. અને આને કઈ ધંધો હતો એ નહીં, ભજન કરવું હતું. પણ ભગવાન બધી વ્યવસ્થા કરે. જો કૃષ્ણ કે નામ મેં, કૃષ્ણ ઉસકે કામ મેં. ગોવિંદ એના કામ કરતા થઈ જાય ને. દ્વારકાધીશ નાથી મોકલ્યા અક્રૂરને વેશ બદલાવી અને કે છે એક અલગથી બનાવી દીધી જગ્યા લઈ જુનાગઢમાં મહેતા નરસિંહને ઘર. પણ મહેતા નરસિંહ પાસે જે કાંઈ આવતું ઠાકોરજીને ભોગ લગાવીને સંતોને જમાડતા, ભોગ લગાવી દેતા. ઘણા ચરિત્રો છે મહેતા નરસિંહના, પણ જે સમય આપણી પાસે હવે 15 મિનિટ છે એમાં હું એક નાની એવી વાત કહેવા માગું છું ઊંડીની, જે નરસિંહ મહેતાના ચરિત્રનો એક એક સ્પેશિયલ પાર્ટ છે, સમજવા જેવો અને માણવા જેવો. કારણ કે ગુજરાતીઓ ખાલી જાણવાનો આવે, માણવા આવે ને, ખાલી જાણવું જેનું કામ નથી, એને તો પૂરું રમો છું સમજવું છે. અને ઊંડીથી તમે સદા પરિચિત પણ હશો મહેતા નરસિંહની. પણ એ પ્રસંગ બહુ બહુ મધુર છે, સમજવા જેવો છે. કે મહેતા નરસિંહ સંગ્રહ નહોતા કરતા, એને કોઈ કઈ અન્ન દઈ જાય, કોઈ ધન દઈ જાય તો ભગવાનને ભોગ લગાડીને એનો એ ફૂડ ફોર એનું કામ જ એ હતું. ભક્તોને ખબર આવું તો સંતો તો પછી સમજી ગયા હતા કે ભાઈ ભજન કરવું છે તો ભોજન નરસિંહ ત્યાં. અને હકીકત ભક્તના ઘરે ખાવાનો ભાવ હોય સંતોને, પણ ભક્ત બિચારાનો વેત ન હોય અને જેની પાસે વેત હોય એને ઘેર પડી ન હોય. અરે આ કઈક પ્રકૃતિ એવી છે ને. હવે ભાઈ અમે ગમે ને ભક્તોના ઘરે ખાવા, કારણ કે એના પ્રસાદ હોય કે અનુકૂળ હોય ભાવ હોય તો બધા સંતોને એડ્રેસ ખબર પોગી જાય ન્યા તે. પણ ભગવાનના ભરોસે વાથી ભગવાન બધું એરેન્જ કરે. એકવાર દ્વારિકા યાત્રાએ 4-5 સંતો નીકળ્યા દ્વારિકા જવા યાત્રા માટે. રસ્તામાં જૂનાગઢ આવે મહેતા નરસિંહનું ગામ જેની આપણે કથા કરી રહ્યા. અને એ વખતે કહે છે કે એમની પાસે 700 સુવર્ણ મહોર હતી, જે એમણે દ્વારકા જઈ અને ભંડારો કરવો હતો, સંતોને ખવડાવવું હતું. પણ એ વખતે 500 વર્ષ પહેલાની એટલી બધી વસ્તી નહોતી અને એટલી બધી સુવિધાએ નહોતી, એટલે હાલીન જ યાત્રા હતી. એ વખતે ટ્રેન પ્લેન ગાડી કાંઈ નહોતું જે અત્યારે છે. તો હાલીન યાત્રા પ્લસ રિક્સ, કારણ કે જંગલમાં આદિવાસીઓ કે પશુ મોટા જનસેક પશુ જે પાર કરવાનું છે, તો કોરે કોરા પાર કરવું હોય તો વાંધો ના આવે, પૈસા હોય તો જવામાં ખતરો જ, કારણ કે મારી નાખે પૈસાના લીધે બધા. તો આ લોકોએ વિચાર કર્યો કે કોઈ ગામમાં એવી પેઢી હોય જેની નામ બહુ ફેમસ હોય કે આપણે એને અહીંયા પૈસા આપી દઈએ અને દ્વારકામાં આપણને મળી જાય, એવું કોઈ ટ્રાન્સપરેશન કોઈ હોય, શું કહેવાય એને, હવાલો કરે, આંગળીયા સિસ્ટમ મળે કે અહીંયા આપો એ નામથી ત્યાં મળી જાય. તો એ ગોતતા હતા. હવે થયું શું, વાસ્તવમાં નરસિંહ મહેતાના જે પિતાજી હતા એ નામચીન હતા, એનામાં શું કહેવાય, એની એની ઇજ્જત હતી થોડી, એની પેઢી હાલતી હતી. પણ હવે નરસિંહભાઈ શું પેઢી પાછું હતું બિચારા ભાઈ. તો આ સંતો જયારે ગામમાં એન્ટર થયા તો એને કોઈને પૂછ્યું, ખબર નહોતી કે ભાઈ અહીંયા કોઈ એવી દુકાન છે, એવી કોઈ હવાલા, કોઈ પેઢી આંગળીઓ જે આપણને અહીંયા આપીએ ને ત્યાં અહીંયા સીલિંગ આપીએ ને યુએસએમ ડોલર આપી દેવો કોઈ ખરો, કોઈ ના કઈ કરવું ન પડે એવું, તો પ્લીઝ એડ્રેસ આપો. હવે ઓલા જે હતા ને જે જેને પૂછ્યું, એ મહેતા નરસિંહ ના પાક્કા વિરોધી, એક નંબર ના નાસ્તી, આવું થાય. અને આ લોકો સંતો જઈને સમજી ગયા, તેને કીધું અરે હારું છે તમે અમને પૂછ્યું, આવું કોઈ નહીં પૂછતા પેલું તો, અને હવે અમે તમને કહીએ છીએ કે આ તમારે ક્યાં દેવાના પૈસા, આ સોના મારે કે ક્યાં, કે અહીંથી થોડા વયા જાવ રાઈટ ને પછી ત્યાંથી લેફ્ટ અને 2-3 કિલોમીટર હાલો એટલે ઘર આવશે મહેતા નરસિંહ. ના તમે પૈસા આપી દો એટલે તમારે કોઈ ચિંતા નહીં અને તમને તમારા ટાઈમે તમારા સ્થાને દ્વારિકામાં મળી જશે. કારણ કે મહેતા નરસિંહ નું બહુ નામ છે, એની તો પેઢી બહુ જૂની છે. એટલે આ લોકોને એવી ખબર હતી કે આની પાસે કોરો કઈ નથી અને આ જેવા પૈસા જાય એટલે એ ખવડાવી પીવડાવી દેશે. એટલે મહેતા નરસિંહ ઓર બદનામ થાય, સંતો એને ખૂબ બદનામ કરે, સંતો હેરાન થાય. કારણ કે અમુક લોકોનો સ્વભાવ જ એવો હોય છે, બીજા દુઃખી થાય તો એ લોકો સુખી થાય. આવા આ વંશ વેલો હજી છે કેમ છે મને ખબર નહીં, અમારા ભારતમાં બહુ છે. આવું બીજા દુઃખી થતા હોય તો સુખી થાય, મજા આવે એને થોડી, અને એમાં થોડો પાર્ટ પણ લે એને દુઃખી કરવાનું. અને હકીકત આ સંસારની જીવોની દશા પર તમે થોડુંક ઓવરવ્યૂ નજર કરો તો એક વાત સામે આવશે કે આપણને આપણી પાસે છે એનું સુખ દુઃખ નથી, બીજા આગળ છે આપણી કરતા વધારે એનું દુઃખ છે, મારી કરતા ઓછું હોય તો અંત જ નથી. મારી પાસે ઓલરેડી બહુ છે પણ મારી કરતા બીજા પાસે વધુ છે એનું મને દુઃખ છે, અને એટલા માટે જે મારી પાસે છે એનું પણ મને સુખ નથી. ક્યારે આપણે આમાંથી બહાર આવશું? અર્થાત જેને દુઃખી થવાનું લખી જ દીધું એને ભગવાને સુખી ન કરીએ, જેને નક્કી જ કર્યું મારે દુઃખી થવું જ, આ એ કેસમાં આવે. આ બધા આટલું છે તો એને સુખ નથી, બધું રોતા જ હોય ભક્તોને ભાળે. તો અમુક લોકો કે હવે મારો બિઝનેસ તારી પાસે નથી માગવા આવ્યા, હું કામ અગાઉ કે આમણે અમને ધંધો ઠીક નથી, હમણાં આમ નથી તેમ નથી. કારણ કે એ લોકો બસ બધાને હરખા જ સમજે છે કે આ એક જ છે અમે જ કઈ. પણ યાદ રાખો, ઈશ્વરે આપ્યું હોય તો પાત્રને દેવામાં જે પુણ્ય છે એ હજારો ગણો પાછું મળે છે. બાકી ક્યાં ભોગમાં ઉયું જાય ક્યાં પડ્યું રહેશે, કારણ કે ધનને છોડીને આપણે જવાનું જ છે. અને કે આના જીવનમાં કંઈક એવો ટ્રંટ ટ્રંટ આવશે કે ધન ઉયું જશે. બાકી એક બે તો પાકું છે, કાં જશે ધન અને કાં આપણે, તો વિયોગ તો કન્ફર્મ છે. પણ જો કોઈ સત્કાર્યમાં સત્પાત્રને મળી જાય તો એનું પુણ્ય આપણે જ્યાં જશું ને હજાર ગણું થઈને હારે આવશે. આ શાસ્ત્રનો સત્ય સિદ્ધાંત છે. મહેતા નરસિંહ પાસે જાઓ તમે, ના પાડે તો એ જો ના પાડશે પેલા તો લેશે જ નહીં. કેમ નહીં લે ભાઈ, અહીં આવા નાના કામ કરતા નથી 500-700 ના, એની મોટી મોટી વાત હોવી જોઈએ ભાઈ. આ કે તમારા 2-5 હજાર ડોલરમાં એ વાત વાત લાગે, આ જો ચડાવવા વાળા એકદમ ફાકા હતા, ગુરુ એવા હતા કે પેલા પાછા હતા, એ નહીં લે, ના જ પાડશે, એ બહુ વિનમ્ર છે, આમાં નહીં જોઈએ નહીં જોઈને એમ કરશે. પણ તમારે જો સુખી થવું હોય તો એના સિવાય બીજા કોઈને ગામમાં દેતા નહીં. આ તમારો માલ આવી રીતે પટાવી દીધા સંતો. સંતો આવ્યા નરસિંહ મહેતાના ઘરે, સંતોને જોઈને મહેતા તો જેમ વાદળાને જોઈને મોર નાચે એમ નાચવા માંડ્યા કે વાહ મારા આંગણે સંતો, પધારો પધારો. મારે એમાં દ્વારકાની યાત્રાએ જાઓ છો, યાત્રાળુ અને એમાંય તે સાધુ અને એમાંય હરિભજન ગાવા વાળા, આજ મારું આંગણું પવિત્ર થઈ ગયું. મેં તો નરસિંહે બહુ સ્વાગત કર્યું, બધાને બેસાડ્યા અને કીધું મારા પ્રસાદ લઈને જાજો. જોવા અમારા ભારતની આપણા જૂનાગઢની કાંઈ નથી કરે, પણ દિલનો દરિયો છે ભાઈ, છે નહીં પણ દિલ છે ને, હૃદય છે. મેધા નરસિંહ અને એમાં ભક્તને જોયા, કારણ કે એને ખબર છે ભાગવતી ભક્તની મહિમા. ભક્ત સુદામા જયારે ગયા ત્યારે દ્વારકાધીશે દેખાડી દીધું કે મારો ભગત હું ચીજ છે. પાણી પોતાના આસોડાથી દ્વારકાધીશે સુદામાના પગ ધોઈને પીધું અને દ્વારિકામાં છાંટીને કીધું, સુદામા તમારા ચરણથી આજ મારી દ્વારિકા ધન્ય થઈ ગઈ, મારા પિતરો તરી ગયા, હું પવિત્ર થઈ ગયો. આ છે વૈષ્ણવની મહિમા જે કૃષ્ણ દેખાડે છે. નમો બ્રાહ્મણને દેવાય એમ તો નથી કીધું ગોવિંદને. અરે ભાગવતમાં લખ્યું છે દુર્લભમ વૈકુંઠ, આ સૌથી વધારે દુર્લભ તો માનવ જીવન છે, પણ એની અંદર બી તત્રાભી દુર્લભમ મને વૈકુંઠ પ્રિય દર્શનમ. રોજ કામ ક્રોધી ને ધંધા ને ભોગીના મોઢા તો રોજ જોયે છે, પણ તુલસીની માળા પહેરી હોય, જેના મુખમાં ભગવાનનું નામ હોય, હૃદયમાં કૃષ્ણની કથા હોય અને બીજાને પ્રેમ ભક્તિ દેવા નીકળેલા સાધુના દર્શન, આપણું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી નાખે, એમથી સારા કોઈ સુખન નથી. આપણો વેદ કહે છે કે કોઈ માળા કરતો ભક્ત સામો મળે ને, આપણું એ સૌથી મોટું સુખન થઈ જાય. સુખન અપસુખન સમજો છો ને, પણ બુદ્ધિ ન હોય ને એટલે આપણે પગ હાથ ફેરી લાગે, આ ક્યાં મળ્યો તો તારી જેવા મળશે પછી વાત, જેમાં કેવળ કામ ક્રોધ બીજાને લૂંટવા જ નીકળે હવારમાં જાગી, એવા તો આખી દુનિયા પડી છે. પણ ભક્તિને ભગવાનને દેવા વાળા કેટલા પોતાના જીવનથી, રેર સૌભાગ્ય હોય એને દર્શન થાય આવા સંતો. અને એમાં ઘરે આવે ત્યારે તો વાત જ ક્યાં પૂછો. અમારે મીરાબાઈના ગુરુ રહેદાસ, મીરાબાઈનું નામ છે ને ગુરુ રહેદાસ, એવા જ હતા નરસિંહ મહેતા જેવા, શાળીગ્રામ રાખતા જે ભોગ લગાડે સંતોને ખવડાવતા. પણ સંતો આવતા ને તો રાજી થઈ જતા કે વાહ આજ કઈક આનંદ થશે. આજ કે દિન આ કિલ્લે હું બલિહારા મેરે ઘર આયા રામજી કૃપા. રામાયણમાં લખ્યું છે બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હનુમાનજી જયારે લંકામાં ગયા અને વિભીષણના ઘરે ગયા, વિભીષણના ઘરે તુલસી નો ક્યારો અને રામનું નામ લખ્યું તો હનુમાનજીને થયું કે ભાઈ આ એક લંકામાં ભગત છે. તો જેવા વિભીષણે હનુમાનજીને જોયા ત્યારે વિભીષણ બોલ્યા, ભય ભરોસ બિન હનુમંતા બિન હરિ કૃપા મિલે નહીં સંતા. આજ રામ મારી પર ખુશ છે કે હનુમાન તમે મળ્યા, અને તમે મળ્યા એટલે કન્ફર્મ છે કે રામ મને મળશે. ભક્ત મળે અને ભગવાન મળે, આ સાયકલ છે. મેધા નરસિંહ ખૂબ પૂજન કરીને ખવડાવ્યું, પ્રણામ કરીને, મહારાજ કઈ સેવા બોલો. તો છે કઈ નહીં પણ તોય બોલો. ઓલા કીધું બહુ તમે સેવા કરી, પણ હવે અમારા 700 રૂપિયા છે એ રાખો. 700 કોઈની ભાડા નથી આડેની જિંદગીમાં, સુવર્ણ મોહર એક હારે. એ કે તમે આ લઈ લો અને તમારી તમે અમને લેટર લખી દો એ તમારી સાઈન કરીને, કે જેથી અમને દ્વારિકામાં મળી જાય. મહેતા નરસિંહ તરત સમજી ગયા કે આને કોઈ છેતરાશે. કોરામ કોરો ભિખારીમ ભિખારી જૂનાગઢનો થર્ડ ક્લાસ સૌથી ગરીબમાં ગરીબ હું માણા, અને આ લોકો મને 700 સુવર્ણ મોહર આપતા હોય તો નક્કી આને કોઈ બુદ્ધિ બગાડી છે. પણ ભક્ત કોઈને છેતરે નહીં. એને બે હાથ જોડીને કીધું કે જુઓ ભક્તો, હું એક નંબરમાં ગરીબ માણસ છું, મારી પાસે કોઈ પેટી નથી ને એક પૈસો નથી, અને તમે આ મને આપો નહીં. આ ગામમાં બીજા ઘણા શેઠો રહે છે જૂનાગઢમાં, રાજા માંડલિક પણ છે, એના ઓળખાણમાં ઘણા પુષ્પાણીયાઓ રહે છે શેઠ, તમે એને આપો તમારું કામ થઈ જશે. હું આવું લેતો નથી, અમારી પાસે તો ઈશ્વર જે કાંઈ મોકલે ધન જન, તેનાથી સંતોને ખબરાવે આટલી સેવા થાય છે નામ ગાતા ગાતા. બહુ વિનમ્રતાથી કીધું, પણ ઓલા એ પકડાવ્યા હતા એવા ને ઉલટા, એટલે કે આમને ખબર નહીં. પેલા ઓલા કીધું મેં તો આમ જ કહેશે લેશે નહીં, એટલે આવડા માનવાલા જ નતા. એને કીધું નહીં નહીં, અમે તમને આપીને જ જવાના છે, તમે નહીં લ્યો તો તમારા ઘરમાં ફગાવીને વયા જશે, બાકી દેવાનું તમને થાય એ મારું કન્ફર્મ જ છે, એમાં કાંઈ ફરવાનું નથી. હવે તમારી જવાબદારી એટલી છે કે અમને ખાલી લખીને આપી દો, તમારું જેના ભાઈ હોય, તમારા જે કઝિન બ્રધર જે અમે કાગળ આપે એટલે અમને એના 700 આપી દો, કારણ કે રસ્તામાં કોઈ લૂંટી જાય આ પૈસા લઈ જાય, જંગલમાં તો અમારું રિક્સ છે એટલે અમે આ કરવા માંગીએ, રોકડા સાથે રાખવા માંગતા નથી. બસ મહેતા નરસિંહ કીધું કે નહીં માને, અને સંતો જીત કરવા માંડ્યા, ઓર્ડર આજ્ઞા દેવા માંડ્યા, કરવું જ પડશે. તો મહેતા નરસિંહની આંખમાંથી આંસુડ આવી ગયા, એને થયું કે નક્કી ગોવિંદ કંઈક ચાહે છે મારા, આજે પૈસા મને દેવરાવા માગે છે હું ના પાડું છું તો આ માનતા નથી, જીદ કરે અને મને રાખો રાખો કે હું લઈને મૂકીને વ્યા જશું એમ કહેતા હોય તો નક્કી ભગવાન મારી તરફ પૈસા કે ને ઓલી સામેથી લક્ષ્મી આવે તો આપણે ગુજરાતીઓ તો ફાવે જ છે ને, ચાંદલો શું કે ચાંદલો ઘરવાર લક્ષ્મી એમ મહેતા નથી સામેથી મને ધન મતલબ ભગવાન દેવરાવા માગે છે અને આ ધનથી મારાથી કોઈ કામ કરાવવા ઈશ્વર માગે. પણ આ બ્રાહ્મણો માનતા નથી, કરું હું પણ અંદરથી જાણે કે મારી જ કોઈ પેટી છે નહીં, મારી પાસે છે નહીં, તો ચીટિંગ કેમ કરું? પણ હવે કરવું પડે છે ને, લખવું પડે છે, શું કરે? પણ એને વિચાર કર્યો કે ભાઈ આ સંતો આપે છે ધન, હું તો ધનને લાયક નથી, મારું છે ને છે સંતોનું અને ભગવાનનું, તો જો એ મને આપશે તો હું એ સંતો ને ભગવાનની સેવામાં લગાડી દઈશ, મારી સેવા મારી પાસે નહીં રાખું. આ ભાવ એવો અને એટલા માટે એને લખ્યું પરમ સિદ્ધ પરમ ધામ શોભા શ્રી દ્વારિકા ગોમતીના કિનારે સાવલસા શેઠ વસુદેવ કૃષ્ણ યાદવ સરને વાયા લખવું પડે ને પોસ્ટ સર, મેસેજ તો લખે તો ઉપર ઈમેલ એડ્રેસ, ઈમેલ તો નહોતું પણ આખું એડ્રેસ વાયા ક્યાં, આપણે ટપાલ પેલા ગામડામાં લખતા તમને ખબર હશે મુસ્ત ફોકામ ક્યાં ને વાયા ક્યાંથી જશે. તો બસ ગોમતીના કિનારે શ્રીધામ દ્વારિકા કૃષ્ણ વસુદેવ યાદવ, ભગવાન યદુવંશી છે, યદુકુળમાં જન્મ લીધો છે, તો અને વાયા જામનગર થઈને ભોગે સાવલસા શેઠ પાસે લખી તમે તમારા દાસ મહેતા નરસિંહ આને 700 સુવર્ણમાં રોકડા આપી દેજો. સંતો તો કાગળ લઈને ખુશ થઈ ગયા અને બસ હરિભજન ગાતા ઉપડ્યા દ્વારકા. મહેતા નરસિંહ શું કર્યું 700 ફૂટ ફોર લાઈફ, એની પાસે તો જે આવ્યું એ સંતોને ખવડાવવાનું તેનું કામ છે, એને તો બનાવ્યો સુંદર પ્રસાદ અને બસ દરબાર ખુલ્લા છે. ઘણા ટાઈમ આવેલું ઓલા દ્વારકા પહોંચ્યા ત્યાં સુધી ભોજન જ આવ્યું, ભંડારો ખૂબ ચકાચક અને જલસા થઈ ગયા ઘીના લાડવા અને તમારે મોજ પડી ગઈ ભક્તો નહીં. અને હકીકત સચી વાત એ છે કે ભક્તોની સેવામાં જાય વાસ્તવમાં ભગવાનની સેવા. એક સત્ય ઘટના છે પટનાની, અમારે પટના ખબર છે ને ઇન્ડિયામાં શહેર છે, એના એક શેઠ હતા અને પૈસા વાળા હતા એ વખતે, આ બહુ 200 વર્ષ પહેલાની ઓલમોસ્ટ વાત છે. અને એણે એના ગામનો એક પૂજારી હતો, એ પટનાની બાજુ મંદિર હતો એનો, એ જતો હતો જગન્નાથપુરી યાત્રામાં. તો આ સંતે એને કીધું મહારાજ હું જાઉં છું દ્વારિકા, તો પેલા શેઠે કીધું તમારે સોરી જગન્નાથપુરી, તો કામ કરો મારી પાસે તો ટાઈમ નથી ધંધામાં, પણ તમે મારા 100 રૂપિયા જગન્નાથજીને નાખી દેજો પેટીમાં એમ દાનમાં એમ મારા તરફથી, કારણ કે તમે જાઓ છો હું તો જઈ નથી શકતો એટલે. તો આ પૂજારીએ સ્વીકાર કર્યા, ઓકે પ્રભુ નાખી દઈશ તમારા નામમાં જગન્નાથજીની ભેટમાં મંદિરમાં. હવે થયું શું, જે હાલતા જ યાત્રા કરી 200 વર્ષ કરે સત્ય વાત છે, તો એ રસ્તામાં એને સંતો યાત્રાળુ મળતા તો એવડે કઈ કહેતા તમે યાત્રા કઈ છે ખાવા પીવાનું, તો આ જે ઓલા હોવા આપ્યા હતા ને એમાંથી રોજ 1 રૂપિયો 2 રૂપિયો તો ઘણો આવતો એટલાની રીતે, એમાંથી 25-50 નું ભોજન થઈ જતું રોજ. તો એ જ્યાં સુધી પહોંચ્યા ને જગન્નાથપુરી એમાં 98 વપરાઈ ગયા આ સંતોને ખવડાવવામાં ભોજનમાં બસ યાત્રામાં બધું. હવે 2 વૈદા એને જગન્નાથની પેટીમાં ન્યા નાખ્યા મંદિરમાં, યાત્રા કરીને પાછા આવી ગયા અને ઓલા એ તો સહજ એક શું મળ્યા પૂછ્યું કે આપણે ભેટ નાખી દીધી ને પોગી ગઈ, કે હા પોગી જ ગયો છે હશે એટલે હું બોલવામાં બહુ પોગી ગઈ છે ને હશે એટલે પોગી જ ગયો છે ખોટું નાચું નહીં. પણ એ શેઠ પણ શક્તિમાન હતા, થોડા ભક્ત હતા, કે છે કે રાતે સુતા તો જગન્નાથજીને સ્વપ્નમાં આવ્યા અને કીધું કે શેઠ તારા 98 રૂપિયા મને મળ્યા છે પણ 2 નથી મળ્યા. બીજા દિવસે શેઠ વહેલા જાગીને કોઈ દી ન જાગે વહેલા, શેઠ હોય એને વહેલા જાગવાનો નિયમ જ ન હોય, કારણ કે એનું પેટ જ મોટું એ જાગે છે ને. પણ આજ વહેલા જગ્યા અને ગયા મંદિરમાં, ઓલા પૂજારી કે આરતી બારતી પછી કરો મંગળા મંગળા, પહેલા મારો જવાબ આપો હું કહી રહ્યો તમે પૈસાનો, એ કે કેમ તમે કાલ પૂછ્યું તું મેં કીધું તું પોગી ગયા હશે નહીં, મને જગન્નાથે સ્વપ્નમાં આવીને કીધું કે 98 જ મળ્યા 2 તમે ખાઈ ગયા ક્યાં વાપર્યા ઓર્ડરમાં જ બસ. ઓલા પૂજારી કીધું તો હું તમને સાચું કહું મારા, હું અહીંથી ચાલતો થયો તો સંતો હારે આવતા ગયા અલગ અલગ ગામ આવતા ગયા તો બિચારાની જરૂર હતી, તો મેં એમાંથી ભોજન સંતોને કરાવતો રહ્યો, ન્યા પગે ત્યારે 2 જોઈ ગયા હતા અને 2 હુંડી નાખ્યા. ત્યારે શેઠને સમજાવણું કે જે સંતોને ખવડાવ્યા જગન્નાથ કે 98 જ મળ્યા છે એટલે પેટી નાખ્યા એનું નક્કી નથી. બાપરે ઓલો બીજો તો કે વાસ્તવમાં મેં પણ જગન્નાથે કીધું કે 98 જ મને મળ્યા છે, બે નું મને ખબર. અને આને કીધું ચોખ્ખું કે ભાઈ 98 નો તમે મહાપ્રસાદ ગોવિંદે કર્યું છે, પછી બે નાખ્યા. ત્યારે શેઠ ને સમજાઈ ગયું કે ના ના, જે ભક્તો ની સેવામાં જાય છે એ વાસ્તવમાં ભગવાન ની સેવામાં જાય. મહેતા નરસિંહદાસ ખબર ઓલા ના ગોતે કોણ છે, વસુદેવ કૃષ્ણ યાદવ, ક્યાં કોઈની પેઢી. અહીંયા કોઈ એવો કોઈ નામનો માણસ નથી કે સાંભળા શેઠ નામનો. અને લખ્યું તું સાંભળતા શેઠ કરીને શેઠ, જ્યાં હોય ના પૂછે. રિસર્ચ ઓલા નેટમાં જોયું, બધે સર્ચ કર્યું કે આ પેઢી છે ક્યાં, આ બેંક છે ક્યાં, બેના બેંક ગોતતા હતા. તો બધે આખા દ્વારિકામાં આટો માર્યો, પછી તો આને પરસેવો વળવા માંડ્યો. એને સમજી ગયું કે આપણે યાર થઈ ગયું ચીટી. બધે દ્વારિકામાં ગોત્યું, ભૂખ્યાન તરસ્યા સંતો બિચારા આટા મારે, કારણ કે આ સંતો તો દ્વારકાધીશ ના દર્શન કરવા ક્યાં આવ્યા હતા, પૈસાનું ટેન્શન લઈને આવ્યા હતા. બધે ગોતીને થાકી ગયા, કઈ ન મળ્યું. થાકીને દ્વારકાની બહાર ગોમતીના કિનારે જંગલમાં આવીને વૃક્ષ નીચે બેઠા અને રોવે એકબીજા વાતો કરે. હું ના પડતો તો તમારે ન દેવું જોઈએ, હારે લીધા હોય તો હું વાંધો હતો, એક કે પણ 500 દેવા જોઈએ, 200 દારે રાખવાના. આમ બધા ચર્ચા કરે અલગ અલગ બિચારા માળા મૂળ બાજુમાં. નાની ભવેડા પૈસા આમ કરાવે, સંતો ને ભજન છોડાવી લગાડી દે. એટલે પ્રભુપાદ બહુ સાવધાન હતા, આવ્યા નથી વાપર્યા નથી, કોરા ને કોરા જ રહેતા હંમેશા. બેલેન્સ થાય ત્યારે માથા ગુડ થાય ને, કામ જ મોટું. કોઈ 1 કરોડ આજ આપે બીજા દે કાંઈ નો, એની બુક છપાઈ ગયો, પ્રસાદ થઈ ગયો, મંદિરમાં હોય, કન્સ્ટ્રક્શનમાં રોકડા રાખવાના જ નહીં. ક્યારે બાદણ થાય માથા ગુડ થાય ને, જે જેના માટે છે યુઝ સેવા માટે, એની પુણ્ય એને અને એનાથી બીજાને લાભ. આ પ્રભુપાદની પોલિસી છે, પોતાના માટે 1 રૂપિયો નથી રાખ્યો એની. નહીં તો રાજા કરતા વધારે શું લઈ શકે આ બધું એને, પણ એને બધું ક્રિશ્ચનો છે. અને તમે ક્રિશ્ચન આપ્યું તો ક્રિશ્ચનની સેવામાં લગાડવું સાધુનું કામ છે. એટલા માટે હું કહું છું, દેવું હોય તો પાત્રને દેવું જોઈએ. જે 100 આપ્યા હોય ને આપણને 1000 નું પૂર્ણ આપી જાય. બાકી તમે બધાને સાધુ બધે દાન આપતા હોય, અવળે લગાડે તો પાપ આવે અમુકનું. આપણે દાન કરવા જઈએ અને પાપ લાવે. બુદ્ધિ બધે, એટલે ગીતામાં સત્વગુણી રજોગુણી તમોગુણની દાનની મહિમા લખી, કે કોને સત્વગુણી દાન કહેવાય, કઈ રીતે દેવું જોઈએ. આમ તો બહુ મોટો સાયન્સ છે એનીવે. પણ મહેતા નરસિંહ યાદ કર્યા કરાય કે તે દી તો બહુ ખવડાવ, તે દી ત્યાં કેવું લાગે, ઈ તો કહેતો તો મારી કોઈ પેઢી નથી, આપણે માનતા જ નતા, તોય વલણ આપતા હતા. એ બિચારા તો સાચું બોલતા હતા, એ કે જે થયું હવે, હવે કોઈક પાછું કેમ ને જશું, દાન બાન ગોતશું, અત્યારે કોરા થઈ ગયા, 700 તો ગયા, હવે કોઈક નવો ભગત મળે એમ, કઈક ઈશ્વર કૃપા કરે જોયું જાય એમ રોતા હતા બિચારા, ચિંતામાં હતા. એવામાં તો ભગવાન શ્રી કૃષ્ણ મોટી પાઘડી, કારણ કે હવે ઈ તો છે નટવર વૃંદાવનેશ્વર. પણ દ્વારિકામાં તો મહેતા નરસિંહ લખ્યું હતું કે એક શેઠ હશે ને સાંભળશે, હજી આ શેઠ ક્યાં, ચોર નંબર 1 છે આ તો. પણ ચોર આ શેઠ બન્યા, કારણ કે એનો ભગત એને શેઠ બનાવવા માંગે. અને કૃષ્ણ પહેરી પાઘડી માથે, શેઠ હોય એના શેઠના સ્ટાઇલ હોય ને, જરાકસી આપણે ગુજરાતમાં તમે જોયું છે, જે રાજા હોય શેઠ હોય એ લોકો, અત્યારે બધા શેઠ હોય એ શૂટ બૂટમાં હોય. પેલા જે શેઠ હોય એનું છે જરાકસી જામા હોય, ઓલી શું કહેવાય શેરવાની ટાઈપનું, અને ઓલી ચોણી હોય, અને અહીંયા પાઘડી હોય, એમાં બધા હીરા ટાંકા હોય, એના જરાકસી જામા એને કહેવાય અમારી ગુજરાતી ભાષામાં. તો મોટી પાઘડી લગાડી અને બધું ભગવાન એકદમ વેશ મુનિમ, એકદમ શેઠ હોય એવા લાગવા જાય ને, તો એના અહીંયા બગલમાં ખાતા પોથીને, અને પેટ પણ મોટું, ક્રિશ્ન પેટ નથી પણ એને વધાર્યું, કારણ કે શેઠ હોય પેટ તો હોય જ, પેટ વગરનો શેઠ હારો ન લાગે. ખાધેલ પીધેલ સુખી છે એમ લાગવો તો છે, તો હું કઈ જાય આપણને, આ નહીં ભૂખ ભરે ભૂખો ભરો હશે બિચારા, ગામની ચિંતા કરીને બળી ગયો. એવું શેઠ હોય, શેઠ હોય મતલબ પેટ બેટ હોય છે. તો ભગવાને પેટ બેટ બનાવ્યું એકદમ. અને કોણ છે મહેતા નરસિંહ ની ચિઠ્ઠી કોની પાસે છે, હું સાંભળતા શેઠ આ લોકોના કાનમાં પડખ્યા ગયા, જેમ માણસ જીવ આવ્યો એમ થઈ ગયા, એ કોઈ બોલવાડે છે કે સાંભળતા. તો ભગવાન એટલે સામે આવ્યા કે મહેતા નરસિંહ નો, એ કે અરે બાપા ક્યાં હતા તમે, અમે ઠાકી ગયા તમને ગોતી ગોતી ને. કે હું તો દ્વારિકામાં જ રહું છું, સામરસા શેઠ મારું નામ છે. એ કે પણ અમે દ્વારિકામાં જ ગોતા તમને, તમે તો ક્યાં હતા નહીં. ભગવાને બહુ સુંદર કીધું કે જે પૈસાને ગોતતા હોય ને એને હું નથી મળતો, તમે મને ક્યાં ગોતતા હતા, તમે કોને ગોતતા હતા, પરમેશ્વરને થોડા ગોતતા, તમે તો પૈસાને ગોતતા હતા. તમારું કોઈ પુણ્ય નથી હું તમારી સામે, પણ મારા મહેતા નરસિંહ મારા શેઠે મને કીધું છે. ભગવાન પોતાને નોકર કહે છે કે મારા બોસ મને કીધું છે, એટલે તમારી પાસે મારે આવવું પડે છે. બોલો કેટલા પૈસા. બોલા કે આ લો ચીઠી, 700 રોકડા સોનામાં રાખી દીધી. ભગવાને ખીજામાંથી કાઢી થેલી ખણખણ દી પ્યોર ગોલ્ડ દ્વારિકાનું. તારું તો થોડું વીક હશે કોઈ મેલ માલ મતલબ, અહીંયા તો 24 કેરેટ નો બાપ હતો. ભગવાન માળા હોય તો બગા, રોકડા હોય તો એવા ગણતા હોય. ભગવાન એમાં ઇન્ટરેસ્ટ છે ને, નેચરલ. બધા સંતો મીઠા ગણવા, બરોબર છે, બરોબર છે, મળી ગયા ને. હવે એ કહેવાય બસ થેન્ક યુ તમને, અને અમે જશું દ્વારકા. અરે જુનાગઢ તમે એક એક કામ છે મારે, અમે રિટર્ન જુનાગઢમાં જાઓ ને તો મારા બોસ જે મહેતા નરસિંહ રહે છે ને એને મારો તમે જેમ એની ચિઠ્ઠી લેવા ને મારે એક ચિઠ્ઠી દેવી છે. હા હા પોગાડી દેશે એમાં હું. હવે 700 મળી ગયા એટલા બધા તાજા મજા વગર ખાઈ દે, લાઇટમાં આવી ગયા હતા. પૈસા માણા ખીચામાં આવે ને માણા લાઇટમાં જ આવી જાય, બોલો. તરત એનું બધું બદલી જાય, ચાલ એક ફૂટ ઓછો હાલવા માંડે, એનું અસર બધું ફરી જાય. આપણને એમ થાય હા એવા લાગે છે. લક્ષ્મી આવે ત્યારે થોડોક એની સ્ટાઇલ તો હોય જ ને, કઈ રીતે આવી સેકન્ડરી વિચાર છે. અને હું કરાવશે દુર્દશા કે સદગતિ એ પણ સેકન્ડરી છે. પણ મને ગમે તો ખરી, એની લાઈફસ્ટાઈલ ફરી જાય. સંતો થોડા મોજમાં આવી ગયા, આવી ગયા રોકડા, એટલે બધું લઈ જવા છે. બોલો હું ભગવાનને લઈ ગયો હુંડીની અંદર જે મહેતા નરસિંહ એને ગાય થી ભગવાન જવાબ એ આપે. તો એમાં લખ્યું છે કે મેં તમારા રોકડા તો 700 ને આપી દીધા. હે ભક્ત રાજ, ભક્ત શિરોમણી મહેતા નરસિંહ, તમારો દાસ દ્વારકાનાથ બોલું છું. કોઈ તાણ નથી અમારે. જ્યારે કોઈ કામ હોય ને પોતાનો સમજીના દાસ માટે લખતા રહેજો. દુકાન તમારા માટે સદાય ખુલ્લી છે. લખીતન મહેતા નરસિંહના સેવક દ્વારકાવાળા ઓલા એને સેવક કહે છે. અખિલ બ્રહ્માંડનો નાથ નરસિંહનો સેવક બનો. એટલે ગમે ત્યારે કોઈ બી જરૂર હોય દાસને યાદ કરજો. શરમ નહીં રાખતા, મતલબ દુકાન તમારી છે, નોકર અમે તમારા, તમે બોસ અમારા છો. લખીને આને કીધું આપજો. મહેતા નરસિંહને તો ખબર નથી કે આવું બધું અહીંયા, એ તો રોતા હતા. એને થતું મેં પહેલી વાર ખોટું કામ કર્યું છે મારા જીવનમાં. જબકિ એ પૈસાની પાસે નથી રાખ્યા એને, ભગવાનની ગીત ગોવિંદની સેવામાં લગાડીને સંતોને જ આપ્યા છે. પણ છતાં એનું ફિલિંગ છે કે મેં કેમ લખ્યું. પણ સંતોએ જીત કરાવી, આજ્ઞા આપી, તો એના ઘરેથી આંગણેથી કોઈ નારાજ નહોતો કરવો, એટલે ભગવાનના ભરોસે એને લખ્યું અને એમણે એ ગાયું છે. એ મારે એક તમારો આધાર રે, શામળા ગિરિધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરિધારી. અને એમાં પછી ભગવાને જે લીલા કરી એના પદ છે કે તમે લાજ ગમે ત્યારે રાખી છે. પાંડવોની પ્રતિજ્ઞા પૂરી કરી, પાંડવોએ જે પ્રતિજ્ઞા લીધી કૃષ્ણ પૂરી કરી. અને દ્રૌપદીના પૂરા ચીર, દ્રૌપદીની ચીર પૂર્યા તમે, ચીર મતલબ વસ્ત્ર. તો મહેતા નરસિંહની હુંડી સ્વીકારજો, એ તમે સુભદ્રાબાઈ ના વીર રે, શામળા ગિરિધારી. તમે સુભદ્રામાં જગન્નાથની બાજુમાં તમે સુભદ્રાજી બિરાજે છે, તમે એના ભાઈ છો. અને એના કામ કર્યા તો મારા કરશો, કારણ કે જગન્નાથનો સ્વભાવ બદલાનો નથી. પેલા ઉદાર હતા, દયાળુ હતા, પૈસા વાળા હતા, અત્યારે એટલા જ છે. આપણે પેલા એવો હોય હોય પણ પછી પાછા મૂળ લગ્ન થાય મૂળ ફરી ગયો હોય. પેલા ઉદાર હોય, લગ્ન થાય કંજૂસ થઈ જાય. બની શકે, ઘણા અમારા આવા બધા દાખલા છે. આ બધું મારું પ્રેક્ટિકલ બોલે છે, કારણ કે બીજી જવાબદારી છે. શું કરે માણસ, પેલા તો બહુ ઓર્ડર કરતા હોય. પણ મારે કેવું છે કે જે આવા ભગવાનને આવા ભક્તોની લીલા સાંભળ્યા પછી પણ ભગવાનને ન માને અને અહંકાર કરતા હોય પણ પોતે હોય ગુલામ. બીડી બાજુમાં બેઠી હોય તો ટીવીની ચેનલ એ બદલી નો એકતા હોય પણ પૂછારી કરતા હોય ભગવાન નથી. આ સંસારીઓની દશા છે. પણ જુઓ મહેતા નરસિંહને આ લીલા. 16108 પટરાણીનો વર બોલે છે દ્વારકાવાળો. એક નથી એને, કેટલી છે 16108 લીગલી? વૃંદાવનમાં અનલીગલી તો સંખ્યા જ નથી ગોપીઓની. અને આને જ ભગવાન કહેવાય. એકને નથી સાચવી એકતા, હોળ ને 16108 એને ભગવાન નો કહેવાય. એમ તો પગે લાગે કે વાહ યાર, યુ આર આઈડિયલ ફોર યુ. અમારા માટે તમે આઈડિયલ છો, તમે એકમાં થાકી ગયા. એક વાઈફ લાઈફ આખી આમ તેમ કરી નાખી અમારી. તમે 16108 ને કંટ્રોલ કરો છો, યુ આર ગોડ રિયલી. બીજો માર્ગ જાણો, આ ગોડ જ કરી શકે. અમનોન ક્રિસ્ટલી ભગવત ના દેખાય આપણે. અને કેવી હાચવી, એક એક માટે સોનાનો મહેલ, નો કમ્પ્લેન. આપણે તો લગ્ન થઈ ગયા ત્યારે જે મંગળસૂત્ર એનું ઈ હોય, બદલવાનો ગાળો જ ન આવ્યો, હજી વેત જ નથી હોય, ટાઈમ જ નથી. પણ આપણે અસલિયત સાંભળીએ ત્યારે ને કે ભગવાન હું છે. અરે તમે ઈ જ નરસિંહ છો જે પ્રહલાદે કીધું કે આ થાંભલામાં છે તો ત્યાંથી નીકળ્યા. લોકો કહે છે પથ્થર છે, તું ભાવતો નથી કે આ પથ્થર માંથી પરમેશ્વર નીકળ્યા. પ્રેમ હોય ને તો પથ્થર માંથી પણ પ્રભુ નીકળે. અને બાકી જ્યાં જડતા ને મૂર્ખતા હોય ને ત્યાં ભગવાન હોય તો પથ્થર બની જાય. તમે કહો છો પથ્થર, થાંભલો પથ્થર જ હતો, પણ પ્રહલાદ નો વિશ્વાસ અને પ્રેમ થાંભલામાંથી નીકળ્યા ભગવાન. આ ઇતિહાસ. અને હજી નથી કહેતા કે નથી ભગવાન. મહેતા નરસિંહ કહે છે સ્તંભ તકી પ્રભુ પ્રગટ્યા અને ધર્યું નરસિંહ રૂપ. નરસિંહ નો અવતાર લીધો, આ તો સિંહ, આ તો મનુષ્ય, જે ક્યારે બ્રહ્માની સ્થિતિમાં આવો કોઈ પુરુષ જ નથી. ભગવાન થોડા બ્રહ્માની સૃષ્ટિના વ્યક્તિ છે, બ્રહ્મા એની સૃષ્ટિ છે, આ તો પૂર્ણ પુરુષોત્તમ. એ પ્રહલાદ ને ઉગાર્યો, તમે તમારા ભક્ત ને બચાવ્યો. એ વાલે માર્યો હિરણ્યકશ્યપ પરે શામળા ગિરિધારી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરિધાર. જુનાગઢ માં આ ભજન ગવાતું હતું અને ભગવાન ન્યાયી શામળશા શેઠ નું રૂપ લઈ લીધું. ભાવ ને પ્રેમ, પ્રેમ હોય ને કરોડો કિલોમીટર પણ નજીક થઈ જાય. બાકી એક ઘરમાં રહેતા હોય, સ્વાર્થ હોય ને પ્રેમ નો હોય તો આઘું લાગે. ભાગવત અને આ કથા આપણને પ્રેમ શીખવાડે ભગવાન સાથે, ભગવાનના સંબંધે આખા વિશ્વને. વસુદેવ કુટુંબકની ભાવના ભારતના ઋષિઓની છે. અને આપણે આપણું પરિવાર એટલે બાજુવાળા મરે બહુ શુષ્ક બુદ્ધિમાં છે. ભાગવત આપણને બ્રોડ કરે છે, મોટા કરે છે, ઉદાર બનાવે છે. મહેતા નરસિંહ યાદ કરે છે એક એક પ્રસંગને. ગજને તમે બચાવ્યો તો એ ગજેન્દ્ર પ્રાણીમાં પ્રાણી હતો, પાણીમાં હલવાનો હતો, પણ તમને પુકાર્યો તો સુદર્શન ચક્રથી તમે કાપીને એને બચાવી લીધો ગળું મગરનો. અને હવે રતવાય ધન ને દોલતની, તો મહેતા નરસિંહ બહુ સુંદર હુંડીની એક વાત કરે છે કે લોકો જેને ધન માનતા હોય ને પદને એની ભલે મતતા હોય, એમાં ત્યારે પ્રયાસ કરતા હોય. ગરખ મારું ગોપી ચંદન, મારે તો આજે ગોપી, આજે અમે તિલક લગાડ્યો છે ને હરે કૃષ્ણ સંસ્થા, આવું લાકડાનું ચંદન નથી, આ દ્વારિકાની માટી છે. જ્યાં ગોપીઓના શરીર પ્રેમમાં પીગળી ગયા હતા ને, એ આ લાકડું નથી, આ માટીનું ચંદન, જેને ગોપી ચંદન કહેવાય. અને કૃષ્ણ કહે છે ગર્ગ સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, હજારો શ્લોકો છે જ્યાં જેના ભાલે ગોપી ચંદન હોય ને, યમરાજ એની પાસેમાં આવે. ભગવાન કૃષ્ણનો પોતાનો માન, જે એક સ્ત્રી એના પતિનું નામનું સિંદૂર પહેરે, એમ વૈષ્ણવ જયારે વિષ્ણુનો થઈ જાય તો એ ભગવાનને શરણે વયો જાય, પ્રભુ તારા નામનું તિલક. પણ આટલું બધું સાયન્ટિફિક છે અને એટલું બધું ડિવોશનલી છે, પણ આપણને કઈ ખબર જ હોય ને, એટલે આપણે તો ગમે બોલતા હોય. ઘણા કે તિલક કરો વેલ્યુ નહીં, તિલક થી જ વેલ્યુ વધશે, તારી એમથી છે ક્યાં, બાર પૂછ કોક ને ખબર પડે. અને આ તુલસી ભગવાન કૃષ્ણની પરમ પ્રિયા છે. આ હાડ માસનું શરીર રાખ થવાનું છે, કોઈ કામનું નથી, પણ આવા શરીરમાં તુલસી આવી જાય ને, કૃષ્ણ એને પોતાનો માને. કારણ કે ભગવાન ભક્તોના સંબંધે સ્વીકાર, તુલસી એને પ્રિય છે તો એને ધારણ કરી પણ એને પ્રિય બની જાય, અને એ વસ્તુ પછી પ્રસાદ બની જાય ઠાકોરજીનો. તુલસી વગર ઠાકોરજી નથી ખાતા, ખબર છે ને તમને, તુલસીના પત્ર કૃષ્ણ જોયે 32 પાતના ભજન, પણ બિન તુલસી પ્રભુ કાંઈ ન માને. એટલે ભક્તો જાણે છે કે કૃષ્ણની પ્રિય તુલસી છે, અને એનું પ્રિય થવા માટે તુલસીની કૃપા લેવી પડશે વૃંદા દેવી. તો આનું પણ એટલું મહત્વ છે. પદ્મપુરાણમાં તો કથા છે, એક પાપી હતો, એનું મૃત્યુ યમરાજે નક્કી કર્યું તો ગાડામાં જતો હતો, એ ગાડાના એક મોટો પથ્થર આવ્યો તો ઉલ્લીને પડી ગયો, પડતાની સાથે પથ્થર ઉપર એનું માથું આવ્યું, હેમરેજ થઈ ગયું, નેનને મરી ગયું. તો યમના દૂતો લેવા આવ્યા, વ્યાસજીએ લખ્યું, પણ પરિક્રમા કરે, કોઈ અડે નહીં આને. તો બધા કે કેમ ઉપાડો ઉપાડો પાપીને, તો કીધું જોવા નથી ઉપાડાયો. કેમ? કે આપણો અધિકાર નથી. કેમ? કારણ કે એના તુલસીનો એક છોડ હતો એ જંગલમાં જ્યાં એ પડ્યો, અને હુતોન તારીની એક ટચલી આંગળી છોડને અડેલી હતી. આટલો પાપી પણ તુલસીના વૃક્ષને ખાલી મરી ગયો, અડી ગયો. યમના દૂતો પરિક્રમા પ્રણામ કરીને વયા ગયા, બાકી લઈ નો એક વિષ્ણુના દૂતો આવીને વૈકુંઠમાં લઈ ગયા. તુલસી જેને ધારણ કરે એ મારો છે, યમરાજ પણ એને કાંઈ ન કરી. તો આ મહત્વ છે. એટલે મહેતા નરસિંહ કહે છે ગરખ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહાર. મારું સાચું સોનું તો તુલસી છે. સાચું ધન હોય છે કે સાચું નાણું મારે સાંભળો, મારો નાણું તો મારો સાંભળો દ્વારિકા વાળો છે. મારે દોલત માં જાંજ ને પખાર, આજે કરતાલ છે એ મારી દોલત છે. શામળા ગિરિધર આ હુંડી છે, મેં એની ઝલક હું તમને આપી રહ્યો છું આ નરસિંહ મહેતાના ભાવની. અને અંત તો કાગળો જયારે એ આવ્યા અને હાથમાં આપ્યો, આ ભજન તો નરસિંહે ગાઈ લીધું ને ભગવાને પૂરું કરી દીધું ને આ બધું, પણ એ કાગળ જયારે નરસિંહને હાથમાં આવ્યો, આ સંતોને જોયા એટલે નરસિંહ મહેતા તો ખૂબ પગે લાગી માફી માંગતો, પણ એની પહેલા તો ઓલા પગમાં પડ્યા હતા. કારણ કે એને થયું કે આને મારું ચીટિંગ સમજાઈ ગયું હશે અને હવે મારી પાસે કઈ, એટલે એ તો માફી માંગુ હતા તો ઓલા પગે પડતા. એ કે વાહ, તમારી પેઢીઓ તો બાકી એમ હાલે છો, બોલો કે કોણ પેઢી આવે કોણ ઓળખે. ત્યારે એને કાગળ આપ્યો, જો અમને મળી ગયા 700 અને પ્યોર ગોલ્ડ વાળા મળ્યા જ. અને આ એને સામે કાગળ આપ્યો, જયારે એ જોયું મહેતા નરસિંહ ગંગા જમના ચાલુ થઈ ગયા આંખમાં, કે વાહ નાથ, અમારી જેવા એક તુચ્છ ગરીબ ની વાત નહીં તમે આટલી સિરિયસ લો છો, હા અમારી જાતને અમારી લાજને તમે આટલું માનો છો. અને ભગવાને લખ્યું હતું 16108 રાણીઓનો સોનાનો દ્વારિકાનો રાજા અખિલ બ્રહ્માંડનો અધિપતિ જેના ચરણોથી ગંગા નીકળીશ, જેના ચરણનું ધ્યાન શિવ બ્રહ્મા કરે, યોગેન્દ્ર મુનિન્દ્ર જેના જેની જેને યુગોથી તપ વ્રત કરે. અને એ ભગવાન પોતાને કહે છે કે નરસિંહ મહેતા અમે તમારા દાસ છે, ગમે ત્યારે જરૂર હોય ને ઓર્ડર કરજો. અરે અમને નરમ શરમ આવે છે, તમારે લખવું પડ્યું માગવું પડ્યું. હાચો મિત્ર હાચો પિતા કોને કહેવાય, માગવું પડે એમને, અમને ખબર પડે કે એમ. તો ભગવાન કહે છે કે મને શરમ આવે છે લખતા, કે તમારે લખવું કેવું પડ્યું, બાકી કેવું થોડું પડે, પણ આ મારી ભૂલ છે, પણ બીજી વાર તમે ચિંતા નહીં કરતા. નરસિંહ મહેતા તો પીગળી ગયા, ગોવિંદના ગુણ ભાવથી નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, સંતોને દંડવત કરીને કહેવા માંડ્યા, કેટલા ભાગશાળી છો તમે કે તમને કૃષ્ણ મળ્યા. અને હાકી આખી વાત કરી, ભાઈ મારે કોઈ બેઠું બેઠું નથી, કોઈ ઓળખતું નથી, તમે બહુ જીત કહેતા તમે લખી નાખ્યું. અને એ જે આવ્યા ને સામળસા શેઠ સામાન્ય નહોતા, એ દ્વારિકાનો નાથ સામળસા શેઠ બનીને આવ્યો તમારે. અને તમે એને વાત કરી, મહિલા કેટલા ભાગશાળી છો ચરણોની રજ લેવામાં. ત્યારે સંતોને સમજાણું કે બાપ રે, મહેતા નરસિંહના લીધે ભગવાન અમને મળ્યા, બોલો. નગર એ તો પૈસાની માથાકૂટમાં જ હતા ને, વહીવટમાં મેનેજમેન્ટ ફક્ત, પણ એક ભક્તના દર્શનથી અને એની ઉપર વિશ્વાસ કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર એ બ્રાહ્મણોને સંતોને થયો. તો ભક્તો ઘણી વાતો છે, પણ આજનો જે 1.5 કલાક તમે લોકો ધૈર્યપૂર્વક મને સહન કર્યો એ માટે ધન્યવાદ. અને બીજી વાત કે ભગવાનની દયા કરુણાનો કોઈ એન્ડ નથી. અને કરોડો મોઢેથી તમે કૃષ્ણની કૃપાને ઉપકારને યાદ કરો ને તો એ પૂરા થાય એમ નથી. આ જીવન એણે આપ્યું છે. શરીર માના પેટમાં હતું ને, કિડની હૃદય આ બધું કોણે બનાવ્યું? ડૉક્ટરોએ, મામાએ મોકલાવ્યું, માસી, તમને શું લાગે? માતા પિતાએ બનાવ્યું અંદર જઈ? નહીં, ભગવાન કહે છે હું બનાવું છું, અહમ સર્વસ્ય બ્રહ્મ, મારું મેનેજમેન્ટ છે આ. અને એટલું ભગવાન અપાયું એટલું જ નહીં, મેન્ટેન ચલાવે પણ છે. અત્યારે આપણે શ્વાસ ચાલે છે તો કોઈ મોટર નથી મૂકી, કોઈ ઇલેક્ટ્રિસિટી નથી, ભગવાનની કૃપા. તમે હમણાં ફૂલ ફૂલ પેટ પ્રસાદ લેશો ને પછી હોઈ જશો. કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન પ્રસાદ હું પચાવું છું, ન પચાવું તો કાલ ઓફિસમાં છૂટી રહે, કારણ કે સેઠ બાથરૂમમાંથી નવરા નહીં આવવા જવા માટે. ધીસ ઇઝ રિયાલિટી. આ સત્ય છે. કૃષ્ણ કહે છે હું પચાવું છું, જીવન હું આપું છું. અને બધું એને આ પરિવાર આ બુદ્ધિ આ ધન એ પણ કે મારું છે, હું આપું છું. અને આપણે અહંકારમાં આવીને એને જ નહીં બસ, અને તોય દે છે પાછા. જો દયા તો જો આપણે કોકને ઉપકાર કર્યો નહીં, આપણને ગાડી તો બેક નો મૂકીએ ને આપ્યું એ લઈ લઈએ જ નહીં, પણ ભગવાન કેટલા કરુણા છે તોય આપે છે. આને તો ભગવાન કહેવાય ને કે જે દોષ ન જોવે ક્ષમા આપે. અને આવા ભગવાનનું ભજન કરવું એ આપણો ધર્મ છે. ઘણા કે અમે કોઈ નડતા નથી, અમે કાંઈ ભજનની જરૂર નથી, અમે કાંઈ, અરે હાલતા ચાલતા આપણે કેટલાય પાપ કરીએ, કેટલું ખોટું બોલીએ. અને જેન્ટલમેન તાલે તો એટલું તો કહેવાય ને, કોઈ કાંઈ આપ્યું તેને થેન્ક્સ તો કહેવું ને કમસે કમ. આપણે નાની નાની પેન કોઈ આપે તો વારા ઘડી સોરી થેન્ક યુ બહુ હાલે છે. તો જે જીવન આપે છે શ્વાસ ચલાવે છે એને કૃષ્ણને થેન્ક યુ કહેવાની જરૂર નથી. અને એ થેન્ક યુ કહેવાનું ચાલુ કરો આજથી. અને એ છે મહામંત્ર, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. આ જાગીને ભગવાનના દર્શન કરીને આ મંત્ર બોલવા એક માળા કરવી, આ ભગવાનને થેન્ક યુ છે કે હારું તું પ્રભુ જગાડ્યો, કારણ કે કેટલાય હુઈ રહ્યા છે. પેપરમાં આવી જાય. ભાઈ રાતે હુતા હતા, હવે જાહેરાત ને આપણે કેટલા નથી આવી ગયા, તો એટલીસ્ટ થેન્ક્સ કે અમને જગાયા. રિમેમ્બર પાવર રિટર્ન આપ્યો, નકર સાંજે કોને આપ્યા તો ભૂલી જાય. તો ઘણા પાગલ થઈ ગયા, કેટલાય ની છટકી ગઈ અમારી ઇન્ડિયામાં. જમીનના ભાવ વધ્યા ને તો એને આઉટ થઈ ગયું. હું કોણ છું, કોણ છું કરેલા ભૂલી ગયો પોતે કોણ છે બધું. સરકી દાઉન ઉપલે માલની આપણી એજન્ટી છે તો ગુડ ને. ક્રિશ્ન થઈને કેવું છે ને કે સારું તો યાદ કરાવે કે આટલા હું છું અને અમારું છે, અધરવાઇઝ તો પાગલ થઈ જાય ઉપર. તમે બુદ્ધિથી વાત તો પગલે પગલે ઈશ્વરની કરુણા કૃપા છે. અને આવા ભગવાનનું નામ જપ કરવું તો ઓર ભગવાન સુખી રાખશે, ઓર આનંદ કરશે. તો વ્યવહાર વ્યવસાય બહુ સારો કરો ભક્તો, પણ ભગવાનને ભૂલી જ નહીં. કરતા કરતા કરશો તો સોનામાં સુગર થઈ જશે. અમે કાંઈ નથી કહેતા તમે છોડો, અમારે એટલું જ પ્રાર્થના છે કે તમે કૃષ્ણને જોડો, તમારો યજ્ઞ બની જશે, તમારું ઘર મંદિર થઈ જશે, તમારો ધંધો ધર્મ બની જશે. અને જે કાંઈ ઈશ્વર આપે એનાથી થોડું ધર્મમાં ભગવાનની સેવામાં વધારો. તો બસ હું પ્રાર્થના કરું દ્વારકાધીશને, અમારા બાંકે બિહારીને, સીતારામજીને, કે તમને બધાને સુખી રાખે, ભક્તિ આપે, યશ આપે. અને હૃદયથી ધન્યવાદ આપું અમારે રાજન પ્રભુને, શ્યામી ફેમિલી, એમના પુત્ર પરિજન બધાને, અને તમને કે તમે એમના માન નિમંત્રણને આપીને અહીંયા સમય કાઢીને આવ્યા. છતાં હું તો એક તુચ્છ જીવ છું, કોઈ બુદ્ધિ લાંબી કોઈ જ્ઞાન ગુરુ નથી. અમે પણ તમારી જેમ, તમારી કદાચ કંઈ નીચે છે. કંઈ આસન ઊંચું મળવાથી માણા ઊંચો ન થઈ જાય. કાગડો હોય એ કઈ શિખરે બે જાત જરૂર થઈ જાય, કાગડો કાગડો જ રહે. અમે એવા જ છે. પણ જે કઈ ગુરુ કૃપાથી સાંભળ્યું છે તો પોતાના સમજીને પ્રસાદીને આપીએ છીએ આ જ્ઞાન. પણ છતાં કોઈ શબ્દ મારા તમને દુખાયતું હોય હૃદયને, તો હું હૃદયથી ક્ષમા માંગુ છું. કોઈને દુઃખ દેવું, ઉપદેશ દેવો અમારું કામ જ નથી. હા, પ્રેમનો સંદેશ દેવો એ ગુરુએ શીખવાડી. પણ જીભ હોવાના કારણે, દુર્બુદ્ધિ હોવાના કારણે આવેશમાં ક્યારેક આવી જવાય. પણ જ્યાં પોતાના માનીએ ને ગુજરાતી ના આપણા, તો આપણે ઘર ઘોડે વાત કરીએ. નહીં તો અમે સિસ્ટમ મારે બધું ભાવે, કાંઈ ભૂલ ન કરીએ ને સારું જ લાગે તમને. મસ્કા પોલીસ કરતા તમને ખબર છે ગુજરાતી જવું કોઈ ન ફાવતું હોય. પણ કેવળ મસ્કા મારવા માટે પ્રયાસન ઉપર ન બેસાય ને, સત્ય કહેવા માટે બેસવું પડે. કારણ કે તમને પછી લેવું નથી, ધંધો નથી આ. એટલા માટે કંઈક સત્ય કહેવામાં ક્યારેક કઠોરતા આવી જાય. ભાવ એવો ન હોય, પણ છતાં તમે લોકો વડીલ છો, બુદ્ધિમાન છો, ધનમાં પદમાં બધી રીતે મોટા છો. તો તમે આટલા ધૈર્યથી બેઠા તો મને આનંદ છે. અને તમારાથી શીખવા મળે છે કે બોલ બોલ ન કરાય, સંભળાય. મારા માટે પણ મેસેજ છે, કારણ કે સાંભળવું બહુ મોટો સદગુણ. જે સાંભળે ને સુધરશે આજ નહીં તો કાલ, અને જે બોલશે ને આજ નહીં તો કાલ બગડશે. આ નેચરલ પોલિસી છે. તો હું બસ, મારી પાસે કાંઈ નથી, હું ભગવાનને પ્રાર્થના કરી શકું તમને બધાને ભક્તિ આપે, સુખી રાખે. અને તમે બધા આશીર્વાદ રાખો કે કંઈક વાણી ધર્મમાં સેવામાં લાગી રહે, અહંકારથી મુક્ત થઈ અને ભગવાનની ભક્તિ કરીએ. એમાં આશીર્વાદ મળે એટલા માટે જ આવું કંઈક બોલીએ છે. ઓકે, તો હું હૃદયથી ધન્યવાદ આપું જાની ફેમિલીને અને તમને બધાને. અને હું મારી વાણીને મહામંત્રથી વિરામ આપું. હું આશા કરું છું કે તમે એકવાર મારી સાથે આ મહામંત્ર બોલો અને હાથ ઊંચા કરીને બોલો. કંઈક વાહક ગાન રાખી દે એ વખતે ઊંચા કરવા, અથવા તો અમારે ટ્રેનમાં મુંબઈમાં અમારે એક એક કલાક હાથ ઊંચા કરીને જ હાલવું પડે. એટલી ગળદી હોય, ખંજોળ આવે ને તો એટલે ન જાય, બીજાને કહેવું પડે લે ભાઈ. એવી મજબૂરી છે, મતલબ કે તમને ખબર છે ઇન્ડિયન મુંબઈ રેલવેનો કોઈને આઈડિયા હશે. હું એમાં બહુ કામ ફેર્યો છું, દસ દસ વર્ષ ટ્રેનમાં, તો બહુ અનુભવ. અથવા તો પછી એવું બને કે આપણે ધંધો કરતા હોય પાર્ટી સામેથી કે અમે એક પાર્ટી વેચ્યું છે એવું જ થયું. એની પાસે કાંઈ નથી, એને શું કરતી. તો આપણે ગુજરાતીમાં કે ને ગોલા ઓલી પાર્ટી હાથ, તો આપણે ક્યારેય કરવા ન પડે એમાં, અથવા આપણા કોઈ કરી ન જાય એ માટે કૃષ્ણ અમે હાથ ઊંચા કરીએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ. તો હે દ્વારકાધીશ મહેતા નરસિંહે હાથ ઊંચા કર્યા હતા. અને આજ પહેલાં જે મેં વાત કરી, કોણ દ્રૌપદીએ કર્યા, એમ પ્રભુ તારી શરણમાં છે, તું રક્ષા કરજે, આ ભાવ છે. હરે કૃષ્ણ, શિલ પ્રભુપાદ કી જય.
So on behalf of our family, I would like to, from our hearts, thank Kundo Krishna Prabhu. We are running a bit late, but I think based on the katha, it was very nice that he spoke for longer, actually. So like to thank him very much, and thank you all of you for coming, for sitting so nicely to listen. And we're a little bit sorry if it's a little bit late. Prasad will be served in the tent outside, and then there's tables. So everyone is requested, please don't go without having some prasad. Those people who are doing Ekadashi, there's a separate area, and those people who are having normal, there's also a separate area. So thank you very much. Badai Jamine Jajo. Hare Krishna.
Thank you.